ಋಣಮೋಲೋಯೇ ಶೌತ್ರಿಕಾಳವರ್ತಿ ಅರ್ಹಂತಾಣ ಋಣಮೋಲೋಯೇ ಶೌತ್ರಿಕಾಳವರ್ತಿ ಸಿದ್ಧಾಣ ಋಣಮೋಲೋಯೇ ಶೌತ್ರಿಕಾಳವರ್ತಿ ಆಯಿರ್ಯಾಣ ಋಣಮೋಲೋಯೇ ಶೌತ್ರಿಕಾಳವರ್ತಿ ಉವಜ್ಜಾಯಣ ಋಣಮೋಲೋಯೇ ಶೌತ್ರಿಕಾಳವರ್ತಿ ಶವಶಾವಣ ಓಂಕಾರ ಬಿಂದು ಸಂಯುಕ್ತ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಮಂಗಲಂ ಭಗವಾನ್ ವೀರೋ ಮಂಗಲಂ ಗೌತಮೋ ಗಣಿ ಮಂಗಲಂ ಕುಂದಕುಂದಾರ್ಯೋ ಜೈನ್ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಸರ್ವಮಂಗಲ ಮಾಂಗಲ್ಯಂ ಸರ್ವಕಲ್ಯಾಣಕಾರಕಂ ಪ್ರಧಾನಂ ಸರ್ವಧರ್ಮಾಣಂ ಜೈನಂ ಜಯತು ಶಾಸನಂ. ನಮಃ ಶಮೈಶಾರಾಯ ಶ್ವಾನುಭೂತ್ಯ ಚಕಾಶತೆ ಚಿತ್ಸ್ವಭಾವಾಯ ಭಾವಾಯ ಸರ್ವಭಾವಾಂತರಚ್ಛಿದೆ ಏಗೋ ಮೇ ಶಾಶ್ವತೋ ಅಪಜ್ಞಾನದರ್ಶನ ಲಕ್ಷಣ ಶೇಷಾಮೆ ಬಾಹಿರಾ ಭಾವ ಶವೇ ಸಂಯೋಗ ಲಕ್ಷಣ ಮಾರೋ ಸುಶಾಶ್ವತೇಕ ದರ್ಶನ ಜ್ಞಾನ ಲಕ್ಷಣ ಜೀವ ಛೆ ಬಾಕಿ ಬಧಾ ಸಂಯೋಗ ಲಕ್ಷಣ ಭಾವ ಗುಂಜತಿ ಬಾಹ್ಯ ಛೆ હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમાંય કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પરિયય પણે તે જીવ જાણે આત્મને તશુમો પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે જેમનેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદિકા હું સત કેવડી કથિતા સમય પ્રાવૃત હો તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિષય ઓમ શ્રી નમસી દેવ્ય નમસી દેવ્ય નમસી દેવ્ય. હમણાં જ પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા ચાલી રહી હતી તેમાં થોડી ટૂંકી તત્વ ચર્ચા હતી. આજે બહુ લાંબો વિસ્તાર નથી આવ્યો એમાં, પણ એમાં મુખ્યપણે ગુરુદેવનો મહિમા ખૂબ ચાલતો હતો કે આવા પંચમ કાળમાં પૂજ્ય ગુરુદેવ શ્રી પધાર્યા અને આ કાળને એમ કે ધન્ય બનાવી દીધો. નહીં તો આ દ્રવ્ય ગુણ પર્યાય ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર આવું જૈન તત્વ જૈન દર્શન અનાદિનું હોવા છતાં કોઈને ખબર નહોતી. પણ એમ કે ગુરુદેવે આવી અને આ પંચમ કાળમાં એટલી બધી તત્વજ્ઞાનનો પ્રચાર પ્રસાર કર્યો કે જેનાથી જીવો ખરેખર આ માર્ગ ઉપર ચાલવા માંડ્યા, એવો ગુરુદેવનો ખૂબ મહિમા પૂજ્ય બેનશ્રી હમણાં કરતા હતા. એક જ્ઞાનીને બીજા જ્ઞાનીનો મહિમા આવે એટલો અજ્ઞાનીને જ્ઞાનીનો મહિમા ન આવી શકે. કારણ કે જ્ઞાની હોય એને ખબર હોય કે બીજા જ્ઞાની કેવી રીતે પરિણમતા હોય છે અને એ જ્ઞાનીનું જ્ઞાન પણ કેવું અંદરમાં ચાલતું હોય છે, એટલે એને અંતરથી ભાવપૂર્વક મહિમા આવતો હોય છે. અજ્ઞાનીને વિવેકપૂર્વક આદર ચાલતો હોય છે અને જ્ઞાનીને પોતાના જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને એણે પણ જોઈ લીધો છે, એટલે અનંત જ્ઞાનીઓ આવી રીતે જ પોતાના ભગવાન આત્માને જોઈ અને જ્ઞાની થાય છે અને એનું જ્ઞાન પ્રતિ સમય અને એની દ્રષ્ટિ પ્રતિ સમય પોતાના જ્ઞાયકને અનુભવતી જ વેદાતી જ ખરેખર પરિણમતી હોય છે. એટલે એને જે મહિમા આવે છે એ મહિમાના શબ્દોથી આપણને ખબર પડે કે એને આંતરિક મહિમા એને કેટલો આવ્યા કરે છે. અને પૂજ્ય બેનશ્રીની તો આપણને ખબર છે કે એની ચર્ચા ત્યાંથી ચાલુ થાય કે ગુરુદેવ બધું કહી ગયા છે, અમે આત્મા બોલતા શીખા તો ગુરુદેવ પાસે શીખા છીએ, ગુરુદેવની શ્રુતની લબ્ધિ હતી. આ પંચમ કાળમાં આ ચતુર્થ કાળ પરિવર્તિત કરી દીધો પૂજ્ય ગુરુદેવશ્રીએ. સોનગઢમાં જાય ને તો સોનગઢમાં રહેતા હોય ને જે જીવો કાયમ, એ તો એમ કહે કે અમે તો ચોથા કાળમાં જ રહી છીએ, તમે અહીંથી જાઓ ને એટલે પંચમ કાળમાં વયા ગયા કહે, એમ કહે શ્રોતાઓ. યા ગુરુદેવ હતા ત્યારે તો એવું જ હતું, ગુરુદેવ ગયા પછી પણ અહીંયા ગુરુદેવની વાણી તો ગુંજે છે. તો પંચમકાળ જેવું તો આપણા માટે કાંઈ છે જ નહીં. જેને તત્વની વાત સમજણમાં આવે, આત્મા ખ્યાલમાં આવે, આત્માનો અનુભવ કેમ થાય એવી ચર્ચા જે જીવ કરતો હોય એને કાળ તો કાંઈ દેખાતોય નથી, એને કાળ નડતોય નથી ક્યાંય, એવી મહિમા હમણાં કરતા હતા. પછી કોઈ પ્રશ્ન પૂછતું હતું
કે પારિણામિક ભાવની પરિણતિ એટલે શું અને પારિણામિક ભાવ કુટસ્થ છે એટલે શું, એવો પ્રશ્ન પૂજ્ય બેનશ્રીને હમણાં કરતા હતા. પૂજ્ય બેનશ્રીએ કીધું કે જે સાયિક ભાવ પણ પ્રગટ થાય છે ને એ પારિણામિક ભાવની જ પર્યાય છે, એ કોઈ બીજી પર્યાય નથી. એટલે પારિણામિક ભાવમાં અનંતી પરિણતિઓ અંદર પડી છે પર્યાયોની, એટલે એ પારિણામિક ભાવ છે એમ કંઈ ખાલી શુષ્ક નથી, એમ કુટસ્થ છે એટલે કંઈ શુષ્ક નથી થઈ ગયો, એમાં અંદર ઘણું ભરેલું છે, એમાં અનંતતા ભરેલી છે, એમાં અનંત ગુણોની અનંત પારિણામિક ભાવે પર્યાયો પડેલી છે. એટલે એવી રીતે તું એને વિચારમાં લે, ખાલી એમ કે આ કુટસ્થ જ છે ને ધ્રુવ જ છે ને એમ તું એને વિચારમાં, એ કારણ કે જાગૃતિ છે અંદરમાં, અંદરમાં એક ચૈતન્ય તત્વ વ્યાપેલું છે અંદરમાં, એવું વ્યાપકપણું અંદરમાં રહેલું છે, એ રીતે તું એને વિચાર કર. ખાલી આમ કે ખાલી કુટસ્થ છે કુટસ્થ છે તો જળ જેવું તને લાગશે, એમ નથી. એમાંથી જ સાયિક ભાવની પરિણતિ ઉત્પન્ન પામે છે, એમાંથી જ સાયિક ભાવ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, એવું અંદરમાં બધું પડ્યું છે. એટલે તું એને એવી રીતે વિચારણામાં લે કે ભાઈ અંદરમાં બધું સત્વ વિદ્યમાન છે, બહારમાં તો વ્યક્ત થાય ત્યારે ખબર પડે છે, પણ વ્યક્ત થતું થયું નથી ત્યાર પહેલાં કાંઈ છે જ નહીં એવું નથી, ત્યાર પહેલાં અંદરમાં શક્તિરૂપે બધું છે, એવી રીતે તું એને વિચારણામાં લે. ભલે હજી તને પ્રગટ ન થયું હોય, ભલે હજી તને પ્રગટ થવાનો સ્વકાળ ન આવ્યો હોય, એ સ્વકાળ નો આવ્યો હોય એટલે કાંઈ છે જ નહીં અંદરમાં એવું નથી, એમ એ પારિણામિક ભાવે તો બધું છે અંદરમાં વિદ્યમાન છે. જેટલું પ્રગટ થવાનું છે એ બધું કાંઈ બહારથી તો આવતું નથી, એ એક સમયની પર્યાય પ્રગટ થાય એમાંથી નથી આવતું, એ તો બધું અંદરમાંથી જ પ્રવાહ આવે છે અંદરમાંથી. તો પારિણામિક ભાવ તો એવો છે એમ, એ ભરેલો છે એમ, સભર છે, ચૈતન્ય લક્ષ્મીથી ભરેલો છે, એમ તું એને વિચારણામાં લે, એમ ઘણી વાત કરતા હતા પૂજ્ય બેનશ્રી. એ સુંદર ચર્ચા ચાલતી હતી. હવે આપણી જે ચર્ચા ચાલે છે જ્ઞાન ગોષ્ઠી ઉપર, એમાં ગઈકાલ સુધી આપણે 5 બોલ ચાલેલા, એ 5 બોલમાં 4th અને 5th બોલ જે ચાલેલો એમાં એવી ચર્ચા આવી હતી કે ભાઈ આત્મા શરીરવાળો છે રાગવાળો છે એ તો વ્યવહારથી કથન છે, પણ જીવ સમ્યક દર્શનવાળો તો કહેવાય ને, એવી એક ચર્ચા ચાલતી હતી. પૂજ્ય ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો હતો કે સમ્યક દર્શનવાળો કેવો એ પણ પર્યાયથી કથન છે, સમ્યક દર્શનવાળો કેવો એ પર્યાયથી કથન છે, આત્મા તો પોતે વાસ્તવિકપણે તો સમ્યક દર્શન સ્વરૂપ છે દ્રવ્ય, તો સમ્યક દર્શન તો પ્રગટ થતી પર્યાય છે, એટલે પર્યાયથી કથન આવે તો એમ કહેવાય કે આત્મા સમ્યક દર્શનવાળો છે. એવી ચર્ચા કાલે કરતા હતા કે જીવ તો વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, સમ્યક દર્શન તો એક અંશ છે, અને તે જીવ ત્રિકાળી વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. જીવ ત્રિકાળી વિજ્ઞાન ઘન સ્વરૂપ છે અને સમ્યક દર્શનની પર્યાયનો એક અંશ છે, એટલે અંશરૂપ દ્રવ્યને જોવું તો એ પર્યાયથી કથન છે, જીવ તો વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, એમ કરીને ચર્ચા કાલ કરતા હતા. જો આપણે જે ચર્ચા અહીંયા બધી ચાલે છે ને એ દ્રવ્ય પર્યાય વચ્ચેની જ ચાલે છે, અને આત્મા સમજવો હોય તો આત્મા એટલો જ છે, એની બહાર જીવનું કાંઈ છે નહીં. એટલે સમજણ કરવી હોય તો એમાં ને એમાં સમજણ થાય છે, બાકી બીજી અન્ય વાતો ઘણી હોય, ઘણી ચર્ચાઓ આવતી હોય, પણ આપણે જે સમજવું હોય ને એની ઉપર જ આપણે જ્યારે કેન્દ્રિત થાય છીએ ને તો આપણો ઉપયોગ છે ને એની ને એની ખરેખર અંદર રહેવાના પ્રયત્ને ચડે છે, એની ને એની સમજણમાં લાગી જાય છે. જેટલો ટાઈમ ખરેખર વિચારનો તત્વ સમજવાનો મળે એ ખરેખર દ્રવ્ય પર્યાયના સ્વરૂપમાં લગાવવો જોઈએ જીવે, બીજું કાંઈ સમજવાની જરૂર નથી. ગુરુદેવ તો વિસ્તાર ખૂબ કરે, એ તો તીર્થંકરનું દ્રવ્ય છે, એ તો શાસન સ્થાપક પુરુષ છે. શું તો અડખા પડખા એના જ્ઞાનમાં એટલા બધા ચાલતા હોય કે એટલું બધું સ્પષ્ટીકરણ કરે, જે આપણે એમાંથી સંક્ષિપ્ત કરીને સમજણ કરીને આપણું કેન્દ્રબિંદુ એક બનાવીને આપણે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને ત્યાં આપણે કેન્દ્રિત થવાનું છે, અને એમાં ને એમાં કેવી રીતે અજ્ઞાન થઈ જાય છે ને કેવી રીતે સમ્યક જ્ઞાન થાય, આ વિચારધારા આટલી જ કેળવવાની જરૂર છે, બાકી બધી ઘણી ચર્ચાઓ આવે. આ તો દરિયો છે આખો, અને જ્ઞાનીઓ તો દરિયામાં ડૂબેલા હોય છે, એ તો એટલી બધી ચર્ચાઓ કરતા હોય, એટલી બધી ચર્ચા કરતા હોય. સર્વાર સિદ્ધિના દેવો તમે જોવો કે સર્વાર સિદ્ધિના દેવોને સિદ્ધશિલાથી એક વાળ જેટલું દૂરી છે, અને એ સર્વાર સિદ્ધિના દેવો 33 સાગરોપમ સુધી, 33 સાગરોપમ સુધી ચર્ચા જ કર્યા કરતા હોય છે. અને એની ચર્ચા એવી હોય છે કે એક ચર્ચા બીજી વખત નથી આવતી, એવી ચર્ચા સર્વાર સિદ્ધિના દેવો કરતા હોય છે. નિયમથી મોક્ષગામી હોય છે. તો એવા જીવો એકાવતારી, એવા જીવોની ચર્ચા એવી ચાલતી હોય તો તત્વની ચર્ચા કેટલી બધી ગહન છે, કેટલી બધી વિસ્તૃત છે, કેટલી બધી સમજણવાળી છે. પણ મૂળ બેઝ એમાં દ્રવ્ય પર્યાયનો છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જ એક એને જો વ્યવસ્થિત સમજાઈ જાય તો એ છે ને એના ભાગલા એને પડી જાય છે, એનું ચોકઠું એક ગોઠવાઈ જાય છે, એનો વિભાગ એક અંદર પડી જાય છે. એને ખબર પડી જાય છે કે આ પર્યાયની ચર્ચા છે, આ દ્રવ્યની ચર્ચા છે. આ પર્યાયમાં વિભાવ છે, એ દ્રવ્યમાં વિભાવ નથી. અને એ વિભાવને ટાળવા માટે દ્રવ્યની સન્મુખ થતા એ વિભાવ સ્વભાવ રૂપ પરિણમી જાય છે. અશુદ્ધ પર્યાય ને શુદ્ધ પર્યાય કાલ આપણે લીધું હતું, પર્યાય ના ભાગ પડે છે. અશુદ્ધ પર્યાય ને શુદ્ધ પર્યાય દ્રવ્યનો એક એક વિભાગ છે, પરિપૂર્ણ શુદ્ધતા. આટલામાં ને આટલામાં એની આખી રમત છે. ખરેખર મિથ્યાત્વ થાય છે તો પણ એ પર્યાયમાં કેવી રીતે થાય છે, દ્રવ્યને ભૂલે છે એટલે થાય છે. બહારના નિમિત્તોને ભૂલી જવા, કે કર્મનો ઉદય છે ને પરનું લક્ષ થાય છે ને એ બધું છે, એ બધું વિભાવ થયો ને એ વિભાવને સિદ્ધ કરવા માટે છે. એ બધું વિભાવનું કારણ એ કાંઈ નથી, વિભાવ થયો ત્યારે એ વિભાવ કેવી રીતે થયો એને સિદ્ધ કરવા માટે એ ચર્ચા આવે છે બધી. હવે આપણે તો વિભાવ થયો એ વિભાવ કેમ ન થાય એની ચર્ચા ચાલે છે. વિભાવ થઈ ગયો, મોહ રાગ દ્વેષ થઈ ગયા, એ કેમ થયા તો એના માટે લાંબી એની કહાની હોય. કર્મનો ઉદય છે, પરનું લક્ષ છે, બહારમાં એ વ્યાવૃત, બહારમાં આરૂઢ થઈ ગયો છે, સન્મુખતા એની કરે છે, એની તરફ વલણ ચાલે છે, એના મય થઈ ગયો છે, એ બધું તો વિભાવ થાય ત્યારની ચર્ચા છે. હવે વિભાવ કેમ ટળે એના માટે ગુરુદેવનો જન્મ થયો છે, કે વિભાવ કેમ તારો ચાલ્યો જાય. વિભાવ છે એ ખબર છે, હવે વિભાવ કેમ થાય છે એ જાણવાની જરૂર નથી. વિભાવ છે, બસ એની મર્યાદા એટલી છે. એની બહાર પછી લાંબા લાંબા વિસ્તારમાં જીવ ચડી જાય તો સ્વભાવને ચૂકે છે, સ્વભાવને ચૂકીને પર્યાય બહાર જ જાય છે. એ પર્યાય સ્વભાવ સુધી આવતી નથી અને દ્રવ્ય પર્યાય સ્વરૂપની મર્યાદાના પ્રમાણમાં પણ જીવ આવી શકતો નથી. એટલે આજે અહીંયા ચર્ચાઓ ચાલે છે ને એ બધી દ્રવ્ય પર્યાયની ચર્ચા છે, એની બહારની કોઈ ચર્ચા નથી. અને એની બહારની ચર્ચા કોઈ પ્રયોજનભૂત હોતી પણ નથી. એમાં કાંઈ એમાં બહુ વિચારણા કરીને બહુ એનું સંશોધન કરવું ને એમાં કાંઈ છે નહીં. એમાં ગુરુદેવની જો પદ્ધતિ, દ્રવ્ય પર્યાય દ્રવ્ય પર્યાય દ્રવ્ય પર્યાયની ચર્ચા કર્યા જ કરે, પછી એના વિષયો કેટલા હોય બધું બતાવે, પણ એ તો એ વિભાવ થયો ત્યારનું બધું બતાવે છે. આપણે તો અહીંયા સ્વભાવમાં કેમ જવું એ જ ચર્ચા અહીંયા આ જ્ઞાન ગોષ્ઠીમાં એવી જ ચર્ચાઓ છે. અને એ જ ખરેખર આત્માર્થી જીવે, જે ગુરુદેવને નિરંતર સાંભળતો હોય, ગુરુદેવનો જેને પરિચય થયો હોય, એને તો પછી પોતાનું સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય, પોતાને અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ કેમ થઈ જાય, પોતે પોતાના આત્માને ભેટી કેમ જાય, એના માટે તો એટલી જ ચર્ચા હોય છે. એના માટે બીજી કોઈ ચર્ચા હોતી નથી. એટલે અહીંયા જે આ વાત આવી ને પછી પાછી બીજી ચર્ચા એમાં પાંચમા બોલમાં આવી કે સમ્યક દર્શન અને આત્મા ભેદરૂપ છે કે અભેદરૂપ, એની ચર્ચા પણ કાલે આપણે ઘણી જોઈ હતી કે સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાય અને આત્મા અભેદ છે. હવે ક્યાંક એને અભેદ કહે, ક્યાંક એને ભેદથી કહે, ક્યાંક એને ભિન્ન કહે સમ્યક દર્શનની પર્યાયને. એટલે આ આખી દ્રવ્ય પર્યાયના સ્વરૂપની સમજણ યથાર્થ થઈ જાય તો એને ભિન્ન કેમ કહે છે, ભેદરૂપ કેમ કહે છે, અભિન્ન કેમ કહે છે, નિર્મળ પર્યાયને અભિન્ન કેમ કહે છે, મલિન પર્યાયને ભેદરૂપ ને ભિન્નરૂપ કેમ કહે છે, એ બધી સમજણ દ્રવ્ય પર્યાયની સમજણ થતા થઈ જાય છે. કાલે આપણે એ જોયું હતું કે રાગને અને આત્માને તો સ્વભાવ ભેદ છે, સમ્યક દર્શન અને શુદ્ધ આત્મા અભેદ છે, પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિ રૂપે પરિણમ્યો છે તેમાં ભેદ નથી. એટલે કે જ્યારે અભેદપણે આત્માની સન્મુખ થઈને નિર્વિકલ્પ પરિણમન થાય ત્યારે કોઈ એમાં ભેદ ભાસતો નથી, કારણ કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી અભેદરૂપ એકરૂપ થઈ ગઈ છે. એકરૂપ થઈ ગઈ છે એટલે એમાં કોઈ ભેદ હોતો નથી. જેમ કહેવામાં આવે ને, દ્રષ્ટાંત આવે શાસ્ત્રમાં, દ્રષ્ટાંત આવે. આ બોલ ઉપરનો એટલે લઉં છું કારણ કે પછીનો બોલ આને અનુસંધાનમાં છે અને એના પછીના બોલમાં ઉપરના બોલની વિરુદ્ધતા ન લાગે. એટલા માટે ઉપરનો બોલ લઈને પછી પછીનો લઉં છું, કારણ કે નીચેનો બોલ છે ને અલિંગ્રહણનો 20મો બોલ છે, એ આખો પર્યાયનો બોલ છે, અને અહીંયા દ્રવ્ય પર્યાયને અભેદતાનો બોલ છે. ઉપરમાં પર્યાય સમ્યક દર્શનની પર્યાયને પર્યાયથી અભેદ કીધી છે એનો બોલ છે. એક પછી એક, એક પછી એક બોલ એવા આવે કે ઉપરના બોલ આવે, નીચેના બેલની જો તમે મેળવણી કરવા જાઓ તો તમને પોતાને એમ થાય કે આ તો વિરોધાભાસી કથન છે. જૈન દર્શનમાં કોઈ વિરોધાભાસી કથન હોતું નથી, બધું અવિરુદ્ધ કથન હોય છે, એની અપેક્ષા સમજવાની હોય છે. અને એ અપેક્ષામાં પણ એક દ્રવ્ય અને પર્યાય બે જ છે, અને પર્યાયમાં અશુદ્ધ પર્યાય અને શુદ્ધ પર્યાય અને દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ, આટલું જ ખરેખર સ્વરૂપમાં બધી આખી રમત છે. આખી આખી રમત અહીંયા જ પડેલી છે. તો અહીંયા કીધું ને કે ભાઈ આત્મા પોતે અભેદપણે પરિણતિ રૂપે પરિણમ્યો છે, તેમાં ભેદ નથી. તો ભેદ નથી એ કેવી રીતે સિદ્ધ થાય? દ્રષ્ટાંત આવે શાસ્ત્રમાં. આપણે 2-3 દિવસ પહેલા જરા ઉપર ઉપરથી લીધું દ્રષ્ટાંત, કે પાણી હોય, પાણી પાણીનો પ્રવાહ સમજી લ્યો કે કોઈ નદીમાંથી નીકળતો એનું વેણ નીકળતા આમ કોઈ જંગલમાં ઝાડ હોય ત્યાં વયું જાય. કર્તા કર્મધિકારમાં આવે દ્રષ્ટાંત, પાછળના કળશમાં 94 કળશમાં છે. આમ એનું વેણ આમ વયું જાય, તો હવે એ પાણીનો પ્રવાહ જે આવ્યો છે એ પાણી 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 કરતો, એ ધારો કે કોઈ ઝાડ હોય, લીમડાનું ઝાડ હોય તો એના સંગે થઈ ગયું પાણી, તો પાણી કેવું થઈ ગયું? કડવું થઈ ગયું. કડવું થઈ ગયું, લીમડાના સંગે ગયું એટલે પાણી કડવું થઈ ગયું. હવે એ પાણી અહીંયાથી ફરીને પછી ચીકુનું ઝાડું તો એમાં વયું ગયું, તો એ પાણીમાં થઈ ગઈ મીઠાશ. પાણી તો પાણી છે, પણ સંગ કરે છે, એ સંગથી એ પાણીના નામ ફેરા કરે છે. હવે એ સંગથી તમે એને ન જોવો અને તમે એને પાણીથી જોવો, તો એ પાણી તો પાણી છે. એ પાણીને કોઈનો સંગ નથી થયો, એ પાણી પાણીરૂપ છે. હવે એ પાણી અહીંથી પાછું વળ્યું, એનું વેણ એ પાછું વળીને પાછું જ્યાંથી આવ્યું તું ત્યાં ભળી ગયું. હવે ભળી ગયું એ કૂવામાંથી આવ્યું હતું કે દરિયામાંથી આવ્યું હતું એ પાછું અહીંયા ભળી ગયું. એક સમય માટે આમ બહાર ગયું, અહીંયા ક્રિયા કરીને પાછું આવીને પાણી ભળી ગયું અંદર દરિયામાં કે પાણી નદીમાં ભળી ગયું. હવે હું પ્રશ્ન કરું છું કે એ ભળી ગયું પાણી, પછી કયું પાણી એ લીમડાના ઝાડરૂપ ને ચીકુના ઝાડરૂપ થયું હતું, અને કયું પાણી ત્યાંથી વ્યાવૃત થઈને દરિયારે અભેદ થઈ ગયું? એ પાણીમાંથી કોઈ સાયન્ટિસ્ટને આપો તો એ કોઈ શોધી શકે? એને ખબર પડે કે આમાં કયો પાણીનો અંશ અહીંયા ગયો હતો અને કયો પાણીનો અંશ અહીંયા આવી ગયો? તો કે પણ યા તો પાણી પાણીને પાણી છે એમ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈ ગઈ, તો ત્યાં કોણ દ્રવ્ય, કોણ ગુણ ને કોણ પર્યાય? યા તો પાણી પાણીને પાણી છે, એ અભેદરૂપ જે પરિણમન થઈ ગયું એમાં કોઈ ભેદ પછી હોતો જ નથી. એ બધું પારિણામિક ભાવ છે. આ નિર્વિકલ્પ દશાના કાળમાં કોઈ દ્રવ્ય પર્યાયના ભેદ વિકલ્પો બિલકુલ હોતા નથી, એટલે એ બધું ત્યાં ખરેખર પારિણામિક છે. જ્યાં સંગથી તમે જોવો તો બધું છે, સંગ છોડીને એ પાછો અંશ અંદર આવીને અંશીમાં ભળી ગયો તો ત્યાં એકલો પારિણામિક ભાવ છે, અહીંયા બીજું કાંઈ છે નહીં. એમ અહીંયા આ કહે છે કે આત્મા પોતે અભેદપણે તે પરિણતિ રૂપે પરિણમ્યો, એમાં ભેદ નથી, કોઈ પણ ભેદ એમાં ખરેખર રહેતો જ નથી, ભેદ ભાસતો જ નથી, એટલે કે ભેદ ત્યાં હોતો જ નથી, ભેદ દેખાતો જ નથી. ત્યાં તો એકલો આત્મા આત્મા ને આત્મા જ છે. પછી કોઈ એને પ્રશ્ન કરે કે કઈ પર્યાયે આત્માનો અનુભવ કર્યો, કઈ પર્યાયમાં વેદન આવ્યું, કઈ પર્યાયે અભેદની અનુભૂતિ કરી? તો કે અનુભૂતિ તેટલો જ આત્મા. કઈ પર્યાયે અભેદની અનુભૂતિ કરી, અનુભૂતિ કેવી રીતે થઈ? અનુભૂતિ એટલો આત્મા, જેટલી અનુભૂતિ એટલો આત્મા, બસ આટલું સ્વરૂપ છે. એટલે અહીંયા એમ કહે છે કે પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિ રૂપે પરિણમ્યો છે, તેમાં ભેદ નથી, એટલે એમાં કોઈ ભેદ હોતો જ નથી. વ્યવહાર સમ્યક દર્શન જે વિકલ્પરૂપ છે તે કાંઈ આત્મા સાથે અભેદ થતો નથી. એ તો એને વિકલ્પાત્મક દશાની ચર્ચા છે, વ્યવહારની ચર્ચા છે, રાગાદી ભાવની ચર્ચા છે. રાગાદી ભાવ તો કોઈ આત્મા સાથે અભેદ થાય નહીં, એ તો પ્રશ્ન નથી આવતો. હે, હવે જે બોલ આવે છે ને 6 નંબરનો, એમાં આના કરતા જુદી વાત છે. આમાંના કરતા થોડી જુદી વાત પડે છે. આ આખી અલિંગ્રહણના બોલની ચર્ચા છે. અલિંગ્રહણના બોલ જે છે એ 20 બોલ છે અલિંગ્રહણના. એ અલિંગ્રહણના 20 બોલમાં છેલ્લા 4 બોલની ચર્ચા એ ખૂબ અગત્યની છે. બોલ તો બધા અગત્યના છે, પણ છેલ્લા 4 બોલમાં ખૂબ રહસ્ય છે. ગુરુદેવે પણ ખૂબ ખોયલું છે. અને પેલા 5 બોલ તો નાસ્તિના છે, 6ઠો બોલ પ્રત્યક્ષ જ્ઞાતાનો છે, 7 થી 11, 12 બોલ ઉપયોગના છે, પછી બધી એની શરીરની પ્રક્રિયાના વર્ણનના બોલ છે, પછી 17મા બોલમાં એમ આવે છે કે આત્માને કોઈ લિંગ નથી, દ્રવ્યલિંગ નથી એમ ચર્ચા આવે છે. એમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ એ દ્રવ્યલિંગ નથી, એમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ ભાવલિંગ પણ નથી એ કાઢ્યું છે. એમાંથી એ પરમાત્મા પ્રકાશની 88 નંબરની ગાથામાં છે કે આત્માને ભાવલિંગ પણ નથી, કારણ કે ભાવલિંગ પર્યાય છે અને ત્રિકાળી છે એ દ્રવ્ય છે. એટલે ભાવલિંગવાળા મુનિ કહેવાય, ભાવલિંગી સંત કહેવાય, પણ એ મુનિનું ભાવલિંગ, એનું પ્રચુર સ્વસંવેદન, એની નિર્વિકલ્પ દશા નિત્ય ચાલતી હોય એવી નિર્વિકલ્પ દશા, એવું ભાવલિંગ પણ એ ખરેખર આત્માને નથી એમ 17મા બોલમાં કીધું. એ પરમાત્મા પ્રકાશની 88 ગાથાનો આધાર કાઢીને ગુરુદેવ એમાં ચર્ચા લે છે. પછી 18મો બોલ જે આવ્યો, એ 18મા બોલમાં અલિંગ્રહણના બોલમાં એમાં આત્માને કોઈ ગુણ નામનું વિશેષપણું છે જ નહીં, અહીંયા એમ લખ્યું છે, આત્માને કોઈ ગુણ વિશેષ નથી. ગુણ વિશેષ નથી એનો અર્થ એમ છે કે આત્મામાં કોઈ ગુણના ભેદો નથી, ગુણભેદ નથી આત્મામાં. આત્મા ગુણભેદને સ્પર્શતો નથી, આત્મા ગુણ રૂપ થતો નથી, એક ગુણ રૂપ એ ગુણી પોતે પરમાત્મા છે, પણ એવા ગુણના ભેદ છે એવા ભેદ આત્માને નથી. એટલે ગુણભેદને આત્મા સ્પર્શતો નથી. જો એક ગુણને સ્પર્શે તો બીજા ગુણો રહી જાય છે. એટલે ગુણભેદને આત્મા સ્પર્શતો નથી, એટલે કે આત્મા ગુણને સ્પર્શતો નથી એમ કહીને 18મા બોલમાં ગુણભેદનો નિષેધ કરે છે અલિંગ્રહણમાં, કે ગુણભેદ આત્મામાં છે નહીં, કારણ કે આખો ગુણી છે. ગુણના ભેદ હોય તો એક એક ગુણના ભેદ પડી જાય તો આત્મા ખંડિત થઈ ગયો. તો દ્રષ્ટિ કરવા માટે તો અખંડ આત્માની દ્રષ્ટિ જોઈ, જો આત્મામાં ખંડ પડી જાય તો દ્રષ્ટિ કોઈની થાય નહીં, તો સમ્યક દર્શન ન પ્રગટ થાય. એટલે આત્મા આખો ગુણી છે, એ ગુણભેદથી પૃથક છે. ગુણભેદથી પૃથક છે એનો અર્થ એમ છે કે અંદરમાં ગુણો નથી એમ નથી, ગુણો આમ જુદા પડ્યા છે અને આત્મા જુદો છે એવું નથી, પણ એને એ આત્મામાં ગુણો પડેલા છે, એ ગુણોના ભેદ કોઈ પણ પ્રકારના એને દેખાતા નથી. ગુણોના લક્ષણો જુદા હોવા છતાં, દરેક ગુણ પોતપોતાના આગવા લક્ષણથી રહેલું હોવા છતાં, એ લક્ષણ ભેદે ભેદ થતો હોવા છતાં, જો એ ભેદરૂપ આત્મા થઈ જાય તો ખરેખર કોઈ જીવને અભેદનો અનુભવ થઈ શકે નહીં, કોઈ જીવ સમ્યક દર્શન પામી શકે નહીં. એટલે 18મા બોલમાં લખ્યું કે આત્મા ગુણભેદને સ્પર્શતો નથી. એટલે એમાં એમ કે ગુણોને સ્પર્શવા માટેનું કોઈ આત્મા પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે ગુણોને સ્પર્શે, એટલે કે એ ગુણી પોતે છે એમ કરીને ગુણભેદનો નિષેધ કરે છે કે આત્મામાં ગુણભેદ નથી એમ 18મા બોલમાં નિષેધ કરે છે. પછી 19મા બોલમાં આત્મામાં પર્યાય ભેદ જ નથી એવો પણ નિષેધ કરે છે. આત્મામાં પર્યાય ભેદો છે જ નહીં. સમ્યક દર્શનની પર્યાય થાય એ પણ આત્મામાં નથી, મિથ્યા દર્શનની પર્યાય થાય એ પણ આત્મામાં નથી, કેવળ જ્ઞાનની પર્યાય થાય આત્મામાં નથી, સિદ્ધની પર્યાય થાય તે આત્મામાં નથી. શા માટે નથી? આચાર્ય ભગવાન લખી નાખે કે ભાઈ પર્યાયને સ્પર્શતો નથી, પર્યાયથી પૃથક છે. શા માટે નથી? તો કે પર્યાય અને દ્રવ્ય બે સત્તા પૃથક પૃથક છે એમ સિદ્ધ કરવા માટે પર્યાય ઉત્પાદવી વાળી હોય છે અને દ્રવ્ય કુટસ્થ ધ્રુવ હોય છે. જો એક સમય માટે પણ જો પર્યાય દ્રવ્ય સાથે પર્યાય દ્રવ્યમાં આવી જાય તો દ્રવ્યમાં ઉત્પાદ વ્યય થઈ જાય, અને જો કાં દ્રવ્ય પર્યાયમાં આવી જાય તો ખરેખર દ્રવ્ય છે એ ખરેખર પર્યાયવાળું થઈ જાય, ઉત્પાદ વ્યયવાળું થઈ જાય, અને કાં ઉત્પાદ વ્યય છે એ ધ્રુવ થઈ જાય. એવું તો બની શકતું નથી, કારણ કે પ્રત્યેક સમયે ઉત્પાદવી ધ્રુવયુક્તમ સત એવો દ્રવ્યનો સ્વભાવ છે. એટલે ઉત્પાદવી ઉત્પાદવી રૂપ રહે છે, દ્રવ્ય દ્રવ્ય રૂપ રહે છે, અને એ દ્રવ્યની દ્રવ્યમાં પર્યાયનો સર્વથા અભાવ છે એમ શબ્દ કેટલી બધી વાર ગુરુદેવે 19મા બોલમાં વાપર્યો છે. સર્વથા અભાવ, કથનચિત અભાવ નહીં, કે કોઈ અપેક્ષાએ જુદી છે પર્યાય, કોઈ અપેક્ષાએ તો અનન્ય છે. તો કે ના 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 એમ છે જ નહીં, સર્વથાભિન છે પર્યાય આત્માથી, એમ સર્વથા અભાવ આત્મામાં પર્યાયનો છે, ગુણ ગુણના ભેદનો અભાવ છે, ગુણો છે આત્મામાં પણ ગુણના ભેદનો અભાવ છે, પણ પર્યાયનો તો સર્વથા અભાવ જ છે, પર્યાય છે જ નહીં દ્રવ્યમાં, એ કઈ પર્યાય નથી, તો કે જે પર્યાય વર્તમાનમાં ઉત્પાદવાળી છે એ પર્યાય દ્રવ્યમાં નથી, ભૂત ભવિષ્યની પર્યાયો અંદરમાં પારિણામિક ભાવે પડી છે એવું તો દ્રવ્ય છે, પણ વર્તમાન ઉત્પાદવાળી પર્યાય છે જેમાં ક્રિયા ચાલે છે, જે નિષ્ક્રિય પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય છે એમાં વર્તમાન પર્યાયનો સર્વથા અભાવ છે, કારણ કે જો એમાં પર્યાય હોય અંદર તો દ્રવ્યમાં અહમ કોણ કરે, દ્રવ્યને પ્રસિદ્ધ કોણ કરે, દ્રવ્યની સન્મુખ કોણ થાય, દ્રવ્યનો અનુભવ કોણ કરે, દ્રવ્યને પ્રસિદ્ધ કોણ કરે જો પર્યાય એમાં આવી જાય તો, એટલે પર્યાય ભિન્ન રહી છે, એ પણ સેના માટે ભિન્ન રહી છે, દ્રવ્યને પ્રસિદ્ધ કરવા માટે ભિન્ન રહી છે પર્યાય, એ સર્વથા ભિન્ન કહેતા એ પર્યાય પ્રગટ પર્યાય છે, એ પ્રગટ પર્યાય દ્રવ્યને અહમ કરવા માટે જુદી રહી છે, દ્રવ્યને અવલંબન લેવા માટે જુદી રહી છે, દ્રવ્યમાં આનંદ મૂર્તિની સાથે અહમ કરી ભેટી અને પર્યાયમાં આનંદ આવી જાય એટલા માટે એ પર્યાય પ્રથક છે, એ પર્યાય ઉત્પાદવાળી પ્રથક છે, એ પ્રસિદ્ધિ દ્રવ્યની થાય એટલા માટે એક સમયની પર્યાય જે ઉત્પાદવાળી છે એ સ્થિતિ દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, એટલે પર્યાયને પ્રથક કહેવામાં આવે છે, દ્રવ્યને પ્રથક કહેવામાં આવે છે, એવો 19મો બોલ છે. 17મા બોલમાં કોઈ પણ પ્રકારનું લિંગ નથી, 18મા બોલમાં કોઈ પણ પ્રકારનો ગુણભેદ નથી, 19મા બોલમાં કોઈ પણ પ્રકારની ગમે તેવી શુદ્ધ પર્યાયો હો તો પણ એનો ત્રિકાળી દ્રવ્યમાં સર્વથા અભાવ છે, એ સર્વથા અભાવ જ્યારે એને ખ્યાલમાં આવે છે ત્યારે એ પર્યાય કથનચિત અનન્ય થાય છે. શું કીધું? સર્વથા અભાવ ખ્યાલમાં આવે છે ત્યારે એ પર્યાય એમ કે છે હું દ્રવ્ય છું, તો એ પર્યાય દ્રવ્ય સાથે અનન્ય થઈ જાય છે. આ એક સમયમાં થાય છે, જે સમયે જીવને સર્વથાભિન્ન ખ્યાલમાં આવે છે એ જ સમયે એ પર્યાય કથનચિત અભિન્ન થાય છે. સમય એક છે, એને ધ્યેયપૂર્વક જ્ઞેય કહેવામાં આવે છે. એક સમયમાં રહિત પર્યાયથી રહિત દ્રવ્યનું શ્રદ્ધાન, પર્યાયથી રહિત દ્રવ્યનું જ્ઞાન, એ જ સમયે પર્યાયથી સહિત દ્રવ્ય ગુણ પર્યાયનું સમ્યક જ્ઞાન એ જીવને એ જ સમયે થઈ જાય છે. પર્યાય જુદી છે એ વિકલ્પ છે, દ્રવ્ય જુદું છે એ વિકલ્પ છે, પણ એની સમજણમાં આવી જાય કે ખરેખર પર્યાય ભિન્ન શા માટે છે અને પર્યાય અભિન્ન કેવી રીતે થાય છે, એવો જો એને ખ્યાલ આવી જાય કે જ્યારે હું પર્યાયને સર્વથા ભિન્ન કહી અને પર્યાય ઉપરથી લક્ષ હટાવી દઉં છું, પર્યાય ઉપરથી દ્રષ્ટિ છોડી દઉં છું, પર્યાય 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 રૂપ છે, પર્યાય પર્યાયમાં છે, પર્યાય દ્રવ્યમાં નથી, એવી બેની ભિન્નતા જ્યારે મને ખ્યાલમાં આવી જાય છે ત્યારે એ જ પર્યાય ખરેખર પોતાના દ્રવ્યને સમર્પિત થઈ જાય છે. એમ કે છે કે હું જ દ્રવ્ય છું, એ આ બોલ આવે છે. આ 20 નંબરનો, આ 20 નંબરના બોલમાં એ કહેવા માંગે છે. 18મામાં ગુણભેદ નથી, 19મીમાં પર્યાય ભેદ નથી. હવે 20મા બોલમાં પર્યાય પોતે એમ કે છે હું દ્રવ્ય છું એવો બોલ છે. હવે આ બોલ કાંઈ એક સમયે એક બોલ, બીજા સમયે બીજો બોલ, ત્રીજા સમયે ત્રીજો બોલ એમ નથી. એ વિશે 20 બોલ એક સમયમાં એક સાથે હોય છે, એ તો સમજાવવામાં પ્રકાર પાડીને એનું વર્ણન કરવામાં આવે છે. પ્રત્યેક સમયે 20 બોલ એક સાથે એક સમયમાં હોય છે. અવ્યક્તના 6 બોલ કીધા તો 6 બોલ એક સમયમાં એક સાથે હોય છે. અલિંગ્રહણના 20 બોલ કીધા તો 20 બોલ એક સમયમાં એક સાથે હોય છે. કોઈ પણ ચર્ચા આવે એમાં હંમેશા એક ધ્યાન રાખવું, એક સમયની પર્યાયથી એનો વિચાર કરવો કે એક સમયની પર્યાયમાં બધું ભજે છે. એક જ સમયની પર્યાય છે, એક જ સમયની પર્યાયમાં બધી બધી પ્રક્રિયા ભેગા કરે છે. એમાં એક સમયની પર્યાયમાં આમ થાય, પછી બીજે સમયે આમ થાય, ત્રીજે સમયે આમ થાય, એમ બિલકુલ નથી. બીજા સમયે નવું છે, ત્રીજા સમયે નવું છે, ચોથા સમયે નવું છે, એક સમયમાં આ બધું ચાલે છે. કેવડો મોટો સમય છે! એમ કીધું કે સેકન્ડનો અસંખ્યમો ભાગ, પણ એ પણ કેવડો મોટો છે! એમાં કેટલું બધું ચાલે છે એક સમયમાં, એક જ સમય. અક્ષરના અનંતમાં ભાગનો સમય, આંખના પલકારામાં અસંખ્ય સમય વયા જાય એવો એક સમય. એક સમય પણ જીવને પકડાઈ જાય ને, ગુરુદેવ કહે છે એક સમયની પર્યાય પકડાઈ જાય ને તો અનુભવ થઈ જાય એને, એટલો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય એનો. દ્રવ્ય પકડાય તો અનુભવ થાય જ, પણ એક સમયની પર્યાય જો એની પકડમાં આવી જાય, કારણ કે અસંખ્ય સમય છદ્મસ્તના જ્યારે જાય ને ત્યારે એને એક સમયની પર્યાય તો ખ્યાલમાં આવે. આપણને એમ થાય કે હમણાં આ ભાવ આવ્યો તો વયો ગયો, આ બીજો ભાવ બીજી પર્યાયમાં આવ્યો, એ બીજો ભાવ બીજી પર્યાયમાં નથી આવ્યો, એવી અસંખ્ય પર્યાય જાય ત્યારે બીજો ભાવ ચાલુ થાય છે. એ સમય પકડાતો નથી જીવને, છદ્મસ્તનું જ્ઞાન એના પોતાના પણ એક સમયને પકડી નથી શકતું. એ પકડાઈ જાય ને તો એટલો બધો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય કે ઉપયોગ સીધો દ્રવ્ય તરફ જાય, એ પર્યાયને પકડવા ઉભો ન રહીએ એવી કોઈ સ્થિતિ છે. એમાં આ વર્ણન આ 20મા બોલનું પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં ફરમાવે છે. 18મો બોલ, 19મો બોલ ને 20મો બોલ. 20મા બોલમાં આખી પર્યાય પોતે પોતાની ખુમારી બતાવે છે. અત્યાર સુધી બધી દ્રવ્યની વાત ચાલતી હતી, દ્રવ્યમાં ગુણભેદ નથી, દ્રવ્યમાં પર્યાય નથી, દ્રવ્યમાં ભાવલિંગ નથી, દ્રવ્યમાં સ્ત્રીભેદ પુરુષભેદ નપુસક ભેદ નથી, દ્રવ્યમાં કોઈ જાતના ઉપયોગો નથી, દ્રવ્યમાં કોઈ ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિય જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણતો નથી, ઇન્દ્રિય દ્વારા જણાતો નથી, એવી બધી ચર્ચા આવી. અનુમાન દ્વારા જાણતો નથી, બીજાને અનુમાન દ્વારા સમજી શકતો નથી, એ બધી અલિંગ્રહણમાં ચર્ચા આવ્યા. 1 થી 17 બોલમાં, 18મા બોલમાં ગુણભેદની ચર્ચા, 19મા બોલમાં પર્યાય ભેદની નિષેધની ચર્ચા. હવે 20મો બોલમાં પર્યાય એમ કહે છે કે તમે મને બધેથી કાઢી જ નાખો છો તો જાણે મારી તો કાંઈ કિંમત જ નથી, હું કાંઈ પુરુષાર્થી નથી, મને કાંઈ ખબર નથી પડતી, દ્રવ્યમાં પર્યાય નથી, કોણ કહે છે? દ્રવ્યમાં ગુણભેદ નથી કહે છે કોણ? દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે એમ કહે છે કોણ? ઉપાદાન નિમિત્તનું સ્પષ્ટીકરણ કરે છે કોણ? નિશ્ચય વ્યવહારને બતાવે છે કોણ? ત્રિકાળી ધ્રુવનું અવલંબન લે છે કોણ? હું ત્રિકાળી ધ્રુવ છું એમ પ્રસિદ્ધ કરનાર છે કોણ? તો કે તમે મને એકદમ ખાલી કાઢી જ નાખો, જાણે મારી કઈ વેલ્યુ જ ન હોય, એટલે એ ખુમારી બતાવે છે 20મા બોલમાં. કે તમે એમ ન સમજતા કે મારામાં કઈ બળ નથી, મારી કોઈ કિંમત જ નથી, મારો પુરુષાર્થ શું કામ કરે છે તમને ખબર નથી, મારે કોઈ દ્રવ્યની જરૂર નથી, કોણ દ્રવ્ય? મારા માટે કોઈ દ્રવ્ય છે જ નહીં, હું પોતે જ દ્રવ્ય છું, હું પોતે જ આત્મા છું, હું પોતે જ મારાથી શુદ્ધ થાઉં છું, મારે કોઈનું અવલંબન લેવું પડે શુદ્ધ થવા માટે, એવી પરાધીન હું નથી, એમ પર્યાય પોતાની ખુમારી બતાવે છે. અત્યાર સુધી પર્યાયને દ્રવ્યમાંથી બધે કાઢતા જ જાય, કાઢતા જ જાય, કાઢતા જ જાય, કાઢતા જ જાય, એક પછી એક કાઢતા કાઢતા કેવળ જ્ઞાનને સિદ્ધિ પર્યાય કાઢ નાખે, બધું કાઢ નાખે. પછી પર્યાયને દુઃખ તો લાગે ને થોડુંક, કે હાવ મારી કાંઈ કિંમત જ આ તો આંકતા નથી, એટલે અહીંયા એનો સૂર પ્રદર્શિત કરે છે, એવો સૂર પ્રદર્શિત કરે છે, એવી ખુમારી બતાવે છે, એવી પોતાની શક્તિ પ્રદર્શિત કરતી પ્રગટ થાય છે કે હું જ પોતે દ્રવ્ય છું, હું જ પોતે આત્મા છું, એમ એનો સૂર ઉઠે છે, એનું અહીંયા વર્ણન આવે છે. પર્યાયની આવી ખુમારી ચડે ને એ વિચાર ન કરે કે સમ્યક દર્શન થયું કે નહીં, અને નિયમથી સમ્યક દર્શન હોય, એને એવો વિચાર ન આવે કે દ્રવ્યનું અવલંબન લઈશ તો મને સમ્યક દર્શન થશે, એ તો ભેદ થઈ ગયો, એ તો અવલંબન થઈ ગયું, એ તો આશ્રયની વાત થઈ ગઈ. કોણ આશ્રય આપે ને કોણ આશ્રય લે એવું કાંઈ હોતું જ નથી ખરેખર, એ પોતે પોતાથી શુદ્ધ થાય છે, પોતે પોતાથી શુદ્ધપણે પરિણમે છે, પોતે પોતાની ખુમારી પ્રગટ કરે છે કે હું જ આત્મા છું, હું જ શુદ્ધ છું, હું જ મારાથી પરમ પરિણામિક ભાવ રૂપે પરિણમી જાઉં છું, ભલે મારો ક્ષાયિક ભાવ હોય, મારો ક્ષયોપસમ ભાવ હોય, મારો ઔપસમિક ભાવ હોય, પણ હું તો એવું મારું અંદરથી વજન, અંદરથી એવી ખુમારી પ્રગટ થાય છે કે હું જ પારિણામિક ભાવ છું, હું જ પરમ પરિણામિક ભાવ છું, હું જ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છું. કોણ શુદ્ધ દ્રવ્ય અને કોનું હું અવલંબન લઉં એવું કાંઈ છે જ નહીં, કે બિલકુલ એવું નથી, મારે કોઈની જરૂર નથી, મને શુદ્ધ કરનાર કોણ, હું તો મારાથી શુદ્ધ થાઉં છું, એમ ખુમારી બતાવે છે 20મા બોલમાં. એટલી બધી પર્યાયની આવી જ્યારે ખુમારી ચડે ને ત્યારે છે ને સમ્યક દર્શન દોડતું દોડતું ત્યાં આવે છે, એ બિરાજમાન થઈ જાય સમ્યક દર્શન, એમાં એવી પર્યાયનો જાગૃતિ આવી જાય છે. એટલી બધી જાગૃતિ, એટલી બધી જાગૃતિ, ઓહો, મારું સ્વરૂપ આવું છે, હું તો પોતે પોતાથી પરિપૂર્ણ થાઉ છું, મારે કોઈના આશ્રયની જરૂર નથી, કોઈનો આશ્રય લઉં ને હું પરિપૂર્ણ થાવ, તો મારી જાણે કાંઈ શક્તિ જ ન હોય, મારી કાંઈ જાણે કિંમત જ નથી, મારામાં મારાથી મારા સટકારકથી હું પૂર્ણ થાઉં છું, મારા સટકારક ક્રિયાના મારામાં રહેલા છે, દ્રવ્યના સટકારક દ્રવ્યનું જાણે, મારા ક્રિયાશીલ સટકારક છે એ મારાથી શુદ્ધ થાય છે, એમ અહીંયા એ પર્યાય એમ સુર પ્રગટ કરે પોતાનો. જો અહીંયા કહે છે કે ક્યાંક ક્યાંક શુદ્ધ પર્યાયને આત્મા કહેલ છે, તેનો આશય શું છે? ગુરુદેવને પ્રશ્ન કરે છે. આખો 20મો બોલ છે અલિંગ્રહણનો. પ્રત્યવિજ્ઞાનની ચર્ચા આવે કે કાલ જે જોયો હતો એ જ આજ છે, આજ જોઉં છું એ જ કાલે છે, એને પ્રત્યવિજ્ઞાન કહેવાય કે પૂર્વે જોયું હતું એ જ અત્યારે છે, અત્યારે જોઉં છું એ જ પાછું કાલે જોવાનો છું. એટલે કે દ્રવ્ય તો સળંગ છે ને, પર્યાયો ફરે છે, દ્રવ્ય તેવું તેવું છે, પર્યાયો પલટા કરે છે. એટલે કે કોઈ પણ જીવને તમે કાલ જોયો હોય, પછી આજે તમે એ પાછા જીવને જોવો, અલગ પર્યાય વાળો પણ જોવો, તો કે કાલે જે જીવ જોયો હતો ને એ જ આ જીવ છે, પર્યાય પલટાણી, જીવ તો એનો એ છે, એમ એને પ્રત્યવિજ્ઞાનનું કારણ કહીને આ 20મો બોલ આખો રજૂ કરે છે. એટલે અહીંયા કહે છે કે ક્યાંક ક્યાંક શુદ્ધ પર્યાયને આત્મા કહેલ છે, તેનો આશય શું છે? તો ગુરુદેવ કહે છે કે અલિંગ ગ્રહણના 20મા બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું. અલિંગ્રહણના 20મા બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. હવે ઉપર એમ કહે છે કે આત્મા અભેદપણે પોતે પરિણયમો પરિણતિ રૂપે, એમાં કોઈ ભેદ નથી, ઉપર એમ કહે છે. અને અહીંયા એમ કહે છે કે ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. હવે ઉપર હજી કહીને ગયા, હજી સાય સુકાણી નથી, અને ત્યાં અહીંયા કહે કે સ્પર્શતો નથી, વાંકીએ કે અભેદ થઈ જાય છે. આ બધી અપેક્ષાઓ છે અનુભૂતિની વાતમાં. અનુભૂતિ ને અનુભૂતિનો વિષય કોઈ દિવસ જુદા નથી રહેતા, પણ જ્યારે પર્યાયની સ્વાધીનતા સિદ્ધ કરવી હોય, પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી હોય, પર્યાય પોતે પોતાથી શુદ્ધ થાય છે એમ સિદ્ધ કરવું હોય, કોઈના અવલંબન પૂર્વક શુદ્ધ નથી થતી પણ નિરપેક્ષ શુદ્ધ થાય છે એમ સિદ્ધ કરવું હોય, ત્યારે એને કોઈની અપેક્ષા નથી. કોઈની સામે જોવે એટલે એ શુદ્ધ થાય છે, તો કે એવું નથી, એ શુદ્ધ થાય છે ત્યારે એનું મુખ ત્યાં હોય છે, એની સામું જોવે એટલે શુદ્ધ નથી થતી, એ શુદ્ધ થાય છે ને ત્યારે એનું મુખ ક્યાં છે, એટલે એમ કહેવાય કે એ દ્રવ્યના આશ્રયે શુદ્ધ થઈ, એ દ્રવ્યના આશ્રયે શુદ્ધ થઈ, એનો અર્થ એમ છે કે એ શુદ્ધ થઈ ત્યારે એનું મોઢું એ તરફ છે, પણ એને કોઈ અપેક્ષા દ્રવ્યની બિલકુલ નથી પર્યાયને. જો પર્યાયને કોઈ દ્રવ્યની અપેક્ષા સમજી લ્યો કે આવી જાય, કે ભાઈ દ્રવ્યનો આશ્રય લઈને તો જ શુદ્ધ થાય, દ્રવ્યના આશ્રય વગર શુદ્ધ થાય જ નહીં, શુદ્ધ થાય જ નહીં, એમ જો એમ એકાંતે એમ કહેવામાં આવે તો એનો અર્થ તો એમ થઈ જાય કે એ પર્યાયનું જે સત્વ છે, પર્યાયની જે પોતાની સ્વતંત્રતા છે, એનો તો ખરેખર ઘાત થઈ જાય, એમાં ઘાત થઈ જાય, પોતાની સ્વતંત્રતા કાંઈ રહે જ નહીં, તો ક્યાંક અવલંબન લઈએ તો એમાં શુદ્ધતા આવે, અવલંબન ન લઈએ તો અશુદ્ધતા રહીએ, તો એવું સ્વરૂપ નથી, એ તો પોતે પોતાથી શુદ્ધ થાય છે ત્યારે એનું મુખ આમ દ્રવ્ય તરફ છે, એટલે એમ કહેવામાં આવે કે આ દ્રવ્યને આશ્રયે શુદ્ધ થઈ. હવે દ્રવ્ય કૂટસ્થ ધ્રુવ અને પર્યાય પરિણમન રૂપ, દ્રવ્ય ત્રિકાળ આ એક સમયની, દ્રવ્ય અવિનાશી આ નાશવાન, દ્રવ્યમાં પરમ પરિણામિક ભાવ વ્યાપે, આમાં સમ્યક દર્શનના કાળે ઔપસમિક સ્વયંસમિક કે ક્ષાયિક ભાવ વ્યાપે, અથવા તો જો સમ્યક દર્શન ન હોય તો ઔદૈહિક ભાવ વ્યાપે. હવે બેયની સત્તા કેટલી ભિન્ન, બેયના સ્વભાવ કેટલા ભિન્ન, બેયના લક્ષણ કેટલા ભિન્ન, દ્રવ્ય અને પર્યાય પોતે સ્વતંત્ર ભિન્ન, ઓલું ઉત્પાદ વ્યય આ ધ્રુવ. 85મી કાયની 18મી ગાથામાં 85મી કાયમાં એમ જ આવે કે દ્રવ્ય વગરની પર્યાય ન હોય અને પર્યાય વગરનું દ્રવ્ય ન હોય, આખું 85મી કાય એવી રીતે ભરેલું છે. કોઈ પણ ગાથા તમે કાઢો એમાં એ જ આવ્યા કરે કે દ્રવ્ય વગર પર્યાય ન હોય અને પર્યાય વગર દ્રવ્ય ન હોય. 18મી ગાથામાં એમાં આચાર્ય ભગવાને એક સોનેરી વાક્ય લખી નાખ્યું, આખા પંચાસ્તિકામાં દ્રવ્ય વગર પર્યાય નહીં, પર્યાય વગર દ્રવ્ય નહીં એમ લખે. અઢારમી ગાથામાં એને લખ્યું કે ઉત્પાદ વ્યય છે એ સંયોગ છે. શું લખ્યું? એ સંયોગ છે અને ત્રિકાળી દ્રવ્ય છે એ સ્વભાવ છે. ઉત્પાદ વ્યય ને સંયોગ કીધો અહીંયા. સંયોગ શું? બીજી ચીજો એને સંયોગ કહેવાય. સ્વભાવની સાથે સંયોગ એટલે કે બીજી ચીજ, એ આની ચીજ નથી. દ્રવ્ય પોતે સ્વભાવ છે, ઉત્પાદ વ્યય છે, સંયોગ છે. હવે એને ઉત્પાદ વ્યયને જ સંયોગ કહી દીધો જ્યારે, ત્યારે ઉત્પાદ વ્યયમાં જે કાંઈ થાય એ તો બધું સંયોગ જ હોય ને, એ બધું સંયોગમાં જાય. એના પ્રદેશ જુઓ ને તો પ્રદેશ એ સંયોગમાં જાય, એની ભિન્નતા બધી સંયોગમાં જાય. રાગ જુઓ તો રાગ સંયોગમાં જાય, વિતરાગતા જુઓ તો વિતરાગતા સંયોગમાં જાય પ્રગટ થતી. એ બધાને સંયોગમાં નાખી દીધા. સ્વભાવ એકલો ત્રિકાળી દ્રવ્ય એમ રાખ્યું એટલે ઉત્પાદ વ્યયને સંયોગ કહી દીધો. શા માટે એને સંયોગ કીધો? કારણ કે ઉત્પાદ વ્યય દ્રવ્યમાં નથી માટે એને સંયોગ કીધો. હવે અહીંયા તો આખી જુદી વાત કરે છે. અહીંયા તો એ સંયોગ છે ને એ પર્યાય ને દ્રવ્યની અપેક્ષાએ સંયોગ કીધો છે. દ્રવ્યની અપેક્ષાએ સંયોગ છે. દ્રવ્યથી દ્રવ્યને જોતા દ્રવ્યમાં પર્યાય નથી એટલે સંયોગ છે. હવે અહીંયા પર્યાય ને પર્યાયથી તમે જોવો તો પર્યાય છે એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે. એ દ્રવ્યની અપેક્ષાએ સંયોગ છે. પર્યાય ને પર્યાયથી જોવો તો એ પોતે પોતાનો સ્વભાવ છે, પોતે પોતાનું સત્વ છે, પોતે પોતાનો એક, ખરેખર એ પોતે પણ પોતાનો એક પર્યાર્થિક નહીં પારિણામિક ભાવ છે. કારણ કે એ નિરપેક્ષ છે. આપણે એની વ્યાખ્યા કઈ રીતી? પર્યાર્થિક નહીં પારિણામિક ભાવ, એને અંશ કહેવામાં આવે પર્યાયનો. તો એ પર્યાય એટલે ઉત્પાદ, અંશ એટલે કે એ દ્રવ્યના સ્વભાવનો અંશ એટલે કે નહીં અંશ, પર્યાર્થિક નહીં, નહીં ને અંશ કહેવાય. અને પારિણામિક ભાવ એટલે નિરપેક્ષ. તો એ ઉત્પાદ રૂપ જે પર્યાય થઈ એ અંશે પારિણામિક ભાવ રૂપ નિરપેક્ષ પર્યાય છે. જે પર્યાયને કોઈની સાપેક્ષતા લાગુ ન પડે એ પર્યાયને પર્યાર્થિક નહીં પારિણામિક ભાવ કહેવામાં આવે. અહીંયા એ સિદ્ધ કરે છે કે પર્યાય એમ કહે છે કે હું એવી શુદ્ધ પર્યાય છે તે જ આત્મા છે. શુદ્ધ પર્યાય પોતે આત્મા છે, એના માટે આત્મા બીજો કોઈ છે જ નહીં. કારણ કે એ પોતે પોતાથી નિરપેક્ષ છે, પોતે પોતાથી પ્રગટ થાય છે, પોતે પોતામાંથી સત્વ પોતાનું પ્રગટ કરે છે, માટે એ પોતે જ આત્મા છે એમ એનો સુર ઉઠે છે. એવો સુર ઉઠે છે ત્યારે જ ખરેખર એને સમ્યક દર્શનની પર્યાય કહેવામાં આવે છે. બિલકુલ પર્યાયને અવલંબન કોઈનું હોતું નથી, એનું નામ જ નિરપેક્ષ છે. અવલંબનથી તમે જોઈ જ્યાં ત્યાં પર્યાય સાપેક્ષ થઈ ગઈ, દ્રવ્યનું અવલંબન લીધું તો એ સાપેક્ષ થઈ ગઈ. શા માટે? એકમાં બીજાનું ભળવું, એકની સાથે બીજાને ભેળવવું એનું નામ સાપેક્ષતા છે. એકને એકથી જોવું એનું નામ નિરપેક્ષ છે. એકને બીજામાં ભેળવવું એનું નામ સાપેક્ષ છે. પછી એક છે એ અંશ હોય એ અંશીમાં ભળે તો પણ એ સાપેક્ષ થઈ ગયો. અંશ હોય એ પર સાથે એકત્વ બુદ્ધિ કરે તો પણ એ સાપેક્ષ થઈ ગયો. અંશ અંશથી જોવો તો નિરપેક્ષ છે. જેમ મિથ્યા દર્શનની પર્યાયને પણ નિરપેક્ષ કહેવાય, રાગની પર્યાયને પણ નિરપેક્ષ કહેવાય. તેરમી ગાથામાં આવે છે, સમયસાર પરમાગમની તેરમી ગાથામાં બધી પર્યાયો પોતે પોતાના સ્વભાવથી નિરપેક્ષપણે પ્રગટે છે. બધી એમાં શબ્દ મૂક્યો છે, થવા યોગ્ય, થવા યોગ્ય, થવા યોગ્ય, વિકારી થવા યોગ્ય અને કરનાર, અવિકારી થવા યોગ્ય અને કરનાર, કરનાર કર્મનો ઉદય અને વિકાર થવા યોગ્ય. વિકાર પોતે પોતાથી થાય છે, એની સ્વતંત્રતા છે. જો વિકાર દ્રવ્યથી થતો હોય, જો દ્રવ્ય પર્યાય અભેદ હોય તો વિકારનો કરતા દ્રવ્ય થઈ ગયો, તો વિકાર છૂટે નહીં ક્યારેય. અને જો અવિકારી પર્યાયનો કરતા દ્રવ્ય હોય, અવિકારી પર્યાયનો કરતા દ્રવ્ય હોય તો અવિકારી પર્યાય થવી જોઈએ. વિકારી થઈ કેવી રીતે? દ્રવ્ય તો અવિકારી છે. જો એ પર્યાયનો કરતા હોય તો એની પર્યાય તો અવિકારી જ હોવી જોઈએ. તો કેમ વિકાર થાય છે? એમાં કેમ વિભાવ થાય છે? કેમ પરિણમન એવું થાય છે અશુદ્ધ? તો કે એની સ્વતંત્ર યોગ્યતા છે ભાઈ. યોગ્યતાને કોઈ ફેરવી નથી શકતું, યોગ્યતાને કોઈ બદલાવી નથી શકતું. બધી યોગ્યતા એની પ્રગટ થતી પર્યાયમાં જે સમયે પ્રગટ થાય એ સમયે યોગ્યતારૂપ પરિણમન થાય છે. એવી જ એની સટકારકની યોગ્યતા રહેલી છે. એટલે કોઈ પર્યાય અશુદ્ધ થાય, કોઈ પર્યાય શુદ્ધ થાય, તો એ ક્રમબદ્ધમાં એની યોગ્યતા અનુસાર જ થયા કરે છે. એવું જેને પર્યાયનું સતપણું બેસી જાય છે, એ ફરી ફરી પર્યાયને જોતો નથી. જેને પર્યાયનું સતપણું બેસી જાય એને ખબર પડી ગઈ કે આ પર્યાય સ્વતંત્ર છે, પર્યાય સટકારકથી થાય છે, પર્યાય થવા યોગ્ય થાય છે. તો કે મિથ્યાત્વની થઈ, પછી બીજી મિથ્યાત્વની, ત્રીજી મિથ્યાત્વની થઈ, તો એ જોયા કરે કે આ મિથ્યાત્વની થઈ, મિથ્યાત્વની થઈ, અનાદિથી ચાલે છે મિથ્યાત્વની. પછી એને ખ્યાલ આવી જાય કે હવે આ હું પુરુષાર્થ કરું છું ને, પણ આ પર્યાય તો મિથ્યાત્વમાંથી ફરતી નથી, એને ખ્યાલ આવી જાય ને, તો પછી એ વિચાર તો કરે ને થોડોક, હે, આત્માર્થી હોય, એ વિચારક તો હોય, ગુરુદેવને સાંભળતો હોય, થોડોક પલળેલો હોય, થોડીક સમજણ પણ થઈ ગઈ હોય, તો એ વિચાર તો કરે કે આ હું આટલા ટાઈમથી ફાંફા મારું છું, આટલા ટાઈમથી સાંભળું છું ગુરુદેવને, આ પર્યાય તો પલટતી જ નથી હારી, એ કેમ નહીં પલટતી હોય. એ વિચાર કરતા કરતા એને ખ્યાલ આવે એ છે તો એ ક્રમબદ્ધ જ છે, તો યોગ્યતા અનુસાર જ થાય છે, થાય છે તો એના સટકારકથી, એમાં દ્રવ્યનું ખરેખર કાંઈ છે નહીં, એમ એને ખ્યાલ આવે ને, ત્યાં જ પછી એ પર્યાયને જોવાનું બંધ કરે છે. એ પર્યાય પછી જોતો નથી. જ્યારે એને ખબર પડી જાય છે ને કે પર્યાય સટકારકથી જ થાય છે, પછી એ પર્યાય સામુ જોતો નથી, એ જોયા જ નથી કરતો. એ પાછો આમ જોવે કે હું દ્રવ્યની સામુ જોઉં, પછી પાછું જોઉં પર્યાયમાં કે મિથ્યા તો છે કે નહીં, તો એને ક્રમબદ્ધ બેઠું જ નથી, તો એને યોગ્યતાથી પર્યાય થાય છે એ બેઠી જ નથી, તો એ ફેરવવાના પુરુષાર્થે ચડેલો જીવ છે. એને અનાદિ અનંતનું ક્રમબદ્ધપણું છે, કોઈ પર્યાય ક્યારેય ફરી નથી શકતી મારાથી, એમ જેને બેસે છે, એમ જેને ક્રમબદ્ધતા બેસી જાય છે, એની દ્રષ્ટિ અકર્તા ઉપર વહી જાય છે, એની દ્રષ્ટિમાં પછી પર્યાય રહેતી જ નથી. અને એ પર્યાય દ્રષ્ટિમાં જ્યાં સુધી પર્યાય દ્રષ્ટિમાં ન રહીએ, અને પર્યાય પોતે પોતાની ખુમારી બતાવીને શુદ્ધ થાય છે, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર વહી જાય છે, પર્યાય પોતે પોતાથી શુદ્ધ થઈ જાય છે, એવું પરિણમન થાય છે, ત્યારે પર્યાય એમ કહે છે કે હું ધ્રુવને બિલકુલ સ્પર્શતી નથી, હું ધ્રુવના કારણે બિલકુલ શુદ્ધ થઈ નથી, હું તો મારાથી, મારા સટકારકથી, મારી ક્રિયાથી, મારામાં શુદ્ધતા મારે કારણે જ પ્રગટ થઈ છે, એમાં કોઈનું કારણ પણ હું છે જ નહીં, એ કર્મના અનુદયને નથી જોતી, દ્રવ્યની તરફ લક્ષ થયું એમ પણ વિચાર નથી કરતી, હું તો મારાથી શુદ્ધ થાઉ છું, એમ અહીંયા અલિંગ્રહણના 20માં બોલમાં એ બતાવે છે, પર્યાયની ખુમારી બતાવે છે, પર્યાયનું પોતાનું સતપણું સિદ્ધ કરે છે. આ સતપણું જેને બેસી જાય ને, સતપણું કે જગતમાં દરેક પદાર્થ સત છે, કોઈ પદાર્થ અસત છે જ નહીં, દરેક પદાર્થ સત છે, અને દરેક પદાર્થનું પરિણમન પોતાથી થાય છે, કોઈ પદાર્થને કોઈ ફેરવી શકતું નથી, કોઈ પરમાણુ પડ્યો હોય ને પરમાણુ, પરમાણુની પર્યાય પરિણમે તો કાળા રૂપે થઈ જાય, લાલ રૂપે થઈ જાય, પીળા રૂપે થઈ જાય, કોણ ફેરવા જાય છે અહીંયા એને? કલર બનાવીને રાખ્યો છે અંદર કાંઈ, કેવી રીતે પલટે છે એ? અરે ભાઈ, એની સ્વતંત્ર યોગ્યતા છે, એને કોઈ પલટાવી શકે નહીં. તમે ગમે તેટલો પુરુષાર્થ કરો, તમે ન પલટાવી શકો એને. એમ જેમ જળમાં છે એમ જ ચેતનમાં છે, કોઈ પર્યાય ફરી શકતી નથી. એમ પર્યાર્થિક ચક્ષુષ જ્યારે સર્વથા બંધ થાય છે, ત્યારે જ એની દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘડે છે. જ્યાં સુધી પર્યાર્થિક ચક્ષુ ખુલી રહે છે, ત્યાં સુધી દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘડતી નથી. 114 ગાથામાં આવ્યું પ્રવચન સારમાં, કે જીવે શું કર્યું છે કે અનુક્રમમાં આવ્યો જ નથી જીવ. અનુક્રમ એ છે કે પેલા દ્રવ્યને જોવું, એને બદલે એને ક્રમ છે ને ઉલટો કરી નાખ્યો છે. એ પર્યાયનો જ વિચાર કર્યા કરે છે, પર્યાયમાં હજી આમ છે, પર્યાયમાં હજી આમ છે, પર્યાયમાં હજી આ ભાવ નથી આવ્યો, પર્યાયમાં હજી સમ્યક દર્શન નથી થયું, પર્યાયમાં મિથ્યાત્વ કેમ જાતું નથી, પર્યાયમાંથી રાગ કેમ ઓછો થતો નથી. એ એક અવલોકન કરવું, એ એક જુદો વિષય છે, સમજણપૂર્વક વિચારવું એ એક જુદો વિષય છે, પણ વારંવાર એની દ્રષ્ટિ જ કૈરા કરવી, એમાં તો પર્યાય દ્રષ્ટિ છૂટતી જ નથી. જ્યારે એ પર્યાયની ચક્ષુ એની બંધ થાય છે, ત્યારે એ જ ચક્ષુ દ્રવ્યાર્થિક બની જાય છે, અને એ દ્રવ્યાર્થિક બને છે ત્યારે દ્રવ્યની તરફ એની ચક્ષુ ઉઘડી જાય છે. ચક્ષુ એક જ છે, કારણ કે જીવ એક છે, ચક્ષુ બે નથી હોતી. પર્યાર્થિક ચક્ષુ ખુલ્લી હોય તો દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ છે, અને પર્યાર્થિક ચક્ષુ બંધ થાય છે, દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘડી જાય છે. પણ ચક્ષુ એની પાસે એક જ છે ખરેખર, તો દ્રવ્યને જોવાની ચક્ષુ છે, પણ એ નિયમથી એનો ઘાત કર્યા કરે છે અને પર્યાય જોયા કરે છે, એટલે પર્યાય સુધરતી નથી, પર્યાય શુદ્ધ થતી નથી, પર્યાયમાં ખરેખર શુદ્ધતાનું પરિણમન થઈને ધ્રુવતા આવતી નથી, એટલે જ એ પર્યાયને અક્ષયને અમે કીધી અષ્ટપાહુડમાં કે શુદ્ધ થાય ને પર્યાય એ અક્ષય અને અમેય છે, એનો કોઈ દિવસ ક્ષય નથી થતો કે કોઈ દિવસ મલિન નથી થતી, એવી પર્યાય મર્યાદા વગરની અમર્યાદિત થઈ જાય છે, એ પર્યાય એમ કે છે, પોતાનો સુર પ્રદર્શિત કરે છે કે મારે કોઈ દ્રવ્યના અવલંબનની જરૂર નથી, હું તો મારાથી જ શુદ્ધ થાઉ છું, દ્રવ્ય હો તો દ્રવ્યમાં હો, હું તો મારામાં શુદ્ધ છું, મારે કોઈના અવલંબનની જરૂર નથી, મારે કોઈની તરફ મુખ ફેરવવાની જરૂર નથી. એ તો બધું કહેવાય એમ કે મુખ ફરી ગયું ને માથી મુખ હટી ગયું ને, એ પર્યાય પોતે પોતાથી શુદ્ધ થઈ જાય, બસ એટલું જ છે. અહીંયા મુખ ફરી ગયું એટલે કે હવે એનું બહારનો વિચાર ચાલતો તો એ બંધ થઈ ગયો, હવે દ્રવ્યના વિચાર પૂર્વક અનુભવ ચાલે છે, એનું નામ મુખ ફેર્યું. એ કઈ અહીંયા કઈ આ પર્યાય આમ મુખ કરે ને આમ મુખ કરે એવું અહીંયા કઈ થોડું છે, અહીંયા અંદરમાં અંદરમાં એવું કઈ છે જ નહીં, અંદરમાં તો જ્ઞાનની જે ધારા ચાલે છે, શ્રદ્ધાની જે ધારા ચાલે છે, એમાં પરિણમન શુદ્ધ થયું તો એનો મતલબ એમ કે એને દ્રવ્ય દ્રષ્ટિ કરી, એમાં પરિણમન અશુદ્ધ થયું તો એને પર્યાય દ્રષ્ટિ કરી. હવે એ પર્યાય અને દ્રષ્ટિ, દ્રવ્ય અને દ્રષ્ટિ એવું કઈ અહીંયા છે નહીં અંદરમાં, એ પર્યાય શુદ્ધ થઈ એનો મતલબ જ એમ કે એ પર્યાય દ્રવ્ય દ્રષ્ટિ કરી. એટલી જ વાત છે, પર્યાય પોતે પોતાથી પોતાના કારણે એના કારકોથી શુદ્ધ થાય છે, એને કોઈના અવલંબનની જરૂર હોતી નથી, એમ અહીંયા કહેવા માંગે છે. જો અલિંગ્રહણના વિસ્મા બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય છે તે આત્મા છે એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે. કારણ કે વેદન ક્યાં આવે છે? વેદન પર્યાયમાં આવે છે, વેદન કાંઈ દ્રવ્યમાં તો હોતું નથી, દ્રવ્ય તો અકારક ને અવેદક છે, હે, પણ એ વેદન આવે ને ત્યારે જ ખબર પડે કે દ્રવ્ય અકારક ને અવેદક છે. એ વેદન વગર બોલે, વેદન આવે ત્યારે ખબર પડે કે હું બોલતો તો એ સાચું છે. જ્યાં સુધી વેદન ના આવે પર્યાયમાં, ત્યાં સુધી વેદન પર્યાયમાં આવે છે ને દ્રવ્ય અવેદક છે એ ખબર ન પડે. એ વેદીને એમ કે છે કે દ્રવ્ય અકારક ને અવેદક છે, વેદન તો મારામાં મારાથી મારું છે, હું વેદીને મને એમ કહું છું હું શુદ્ધ છું મારાથી, મારે દ્રવ્યની કોઈ જરૂર નથી, હું દ્રવ્યના વેદનમાં જાતો નથી, દ્રવ્ય મારા વેદનમાં આવતું નથી, એવો હું ખરેખર મારાથી મને વેદતું પરિણમું છું એવી મારી પર્યાય શુદ્ધ થાય છે. એટલે કે છે ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે, ત્રિકાળીનું વેદન થતું નથી. એ સન્મુક્તા કહેવાય તો પણ વેદન હોતું નથી, એકમેક દ્રવ્ય પર્યાય થઈ જાય ને ત્યારે પણ અંદરમાં સૂક્ષ્મપણે દ્રવ્ય પર્યાયમાં પર્યાયના ઉત્પાદ વ્યય ચાલુ હોય છે. અનુભૂતિનો કાળ હોય ને, અનુભૂતિનો કાળ અસંખ્ય સમય ચાલે કોઈ પણ જીવને. સૌથી પહેલામાં વહેલું સમ્યક દર્શન થાય અનાદિ મિથ્યા દ્રષ્ટિને, એ ઔપસમિક સમ્યક દર્શન થાય, પછી આગળ વધીને ક્ષયોપસમ થઈ જાય, અને પછી એ આગળ વધતા વધતા ક્ષાયિક રૂપ પરિણમે સમ્યક દર્શનના પ્રકાર. જ્યારે ઔપસમિક સમ્યક દર્શન થાય ત્યારે પણ જ્ઞાન ક્ષયોપસમ ભાવે હોય, જ્યારે ક્ષયોપસમ સમ્યક દર્શન થાય ત્યારે પણ જ્ઞાન છે ને એ ક્ષયોપસમ ભાવે હોય, ક્ષાયિક સમ્યક દર્શન પણ ચતુર્થ ગુણ સ્થાને થાય તો પણ જ્ઞાન નિયમથી ક્ષયોપસમ ભાવે હોય, અને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે જ ખરેખર એને ખરેખર ક્ષાયિક જ્ઞાન કહેવામાં આવે. જ્ઞાનના ભેદ બે, ક્ષયોપસમ જ્ઞાન ને ક્ષાયિક જ્ઞાન, શ્રદ્ધાના ભેદ ત્રણ, આપણે પહેલા એ લીધું હતું એકવાર હમણાં, શ્રદ્ધાના ભેદ ત્રણ, ઔપસમિક નિર્બળ શ્રદ્ધાના, ઔપસમિક સમ્યક દર્શન, ક્ષયોપસમિક સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન. જ્ઞાનમાં ક્ષયોપસમ જ્ઞાન સમ્યક અને ક્ષાયિક જ્ઞાન સમ્યક, અને ચારિત્રના ભેદ ચાર, સ્વરૂપાચરણ ચારિત્ર, સંયમરૂપ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર અને અવ્યાબાદ ચારિત્ર. એમાં શ્રદ્ધાના ત્રણ ભેદ સમ્યકના, જ્ઞાનના સમ્યકના બે ભેદ, ચારિત્રના ચાર ભેદ સમ્યકના, એમાં પહેલામાં પહેલું જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને ઔપસમિક સમ્યક દર્શન થાય. એ ઔપસમિક સમ્યક દર્શન નો કાળ બહુ થોડો હોય, અલ્પકાળ હોય એકદમ, આમ ફ્લુકમાં થઈને વયું જાય. પણ એમાં એક હોય અસંખ્ય સમય, એ અસંખ્ય સમયમાં આવીને ચાલ્યું જાય. હવે એ અસંખ્ય સમયમાં આવીને ચાલ્યું જાય ને, એમાં પણ એ જેટલો સમય રહીએ એટલો સમય ઉત્પાદવે ચાલતા હોય, અહીંયા ઉત્પાદવે બંધ ન થઈ જાય. જેમ સિદ્ધમાં ઉત્પાદવે બંધ ન થાય, એમ અનુભૂતિના કાળમાં પણ ઉત્પાદવે બંધ ન થાય. એ પ્રત્યેક સમયે ઉત્પાદ થાય, પ્રત્યેક સમયે ધ્રુવનું અવલંબન ઉત્પાદ લીએ, અને બીજે સમયે વ્યય થઈને પારિણામિક ભાવે થાય, એવું ફંક્શન નિર્વિકલ્પ દશાના કાળમાં પણ નિરંતર ચાલતું હોય. એ નિરંતર ચાલતું ફંક્શન હોય એ શ્રદ્ધાની પર્યાયમાં ઔપસમિક સમ્યક દર્શન ચાલે, જ્ઞાનની પર્યાયમાં એ સમયે ક્ષયોપસમ જ્ઞાન ચાલે. તો એ ઔપસમિક સમ્યક દર્શનના કાળમાં કે પછી ક્ષયોપસમ સમ્યક દર્શન થાય એના કાળમાં જે ક્ષયોપસમ જ્ઞાન અંદર કામ કરતું હોય એ પણ જ્ઞાન ત્યારે નિર્વિકલ્પ થઈ ગયું હોય. તો એ નિર્વિકલ્પ જ્ઞાન છે, એ નિર્વિકલ્પ દશા એની ચાલે છે. એ નિર્વિકલ્પ દશામાં એ નિર્વિકલ્પ જ્ઞાન છે એ સમગ્ર જાણતું હોય છે. અહીંયા અંદર અહીંયા જાણવું બંધ નથી થઈ જતું. જ્યાં જ્ઞાન હોય ને ત્યાં જાણવું ચાલતું હોય, જાણવા સંબંધી વિકલ્પ નથી હોતા, પણ જાણવું ચાલુ છે. અહીંયા જેવું દ્રવ્ય છે એને જાણે છે, જેવા ગુણ છે એને જાણે છે, પર્યાયમાં આનંદ આવ્યો એને પણ જાણે છે, એવું જ્ઞાનનું કોઈ સ્વરૂપ છે. સમ્યક દર્શનનું સ્વરૂપ ઔપસમિક હોય કે ક્ષયોપસમ હોય, પણ જ્ઞાન છે એ જ્ઞાન હંમેશા નિર્વિકલ્પ દશામાં પણ જાગૃત હોય છે. એ જાગૃતિપૂર્વક જાણતું પરિણમતું હોય, જાણતું પરિણમતું હોય, જાણે અને પરિણમે એવી બે ક્રિયા એક સમયમાં એક પર્યાયમાં એક સાથે થાય છે. બીજી ગાથામાં આ વાત આવે છે, જાણવું ને પરિણમવું એવી બે ક્રિયા, જાણવું એ સ્વભાવ અને એ જ સમયે પરિણમન પર્યાયનું, એવી બે ક્રિયા એક સમયમાં એક સાથે થાય છે. એમાં જ્ઞાન જેટલું છે એ બધું જાણે છે. કોઈ કોઈ જીવને તો નિર્વિકલ્પ દશાના કાળમાં, જેમ કે તીર્થંકરનો કોઈ જીવ હોય પૂજ્ય ગુરુદેવશ્રી, એને તીર્થંકરના જીવને તો સમ્યક દર્શનની નિર્વિકલ્પ દશાના કોઈ કાળમાં કોઈ એને એની ભાવિની પર્યાય પણ છે ને દેખાય છે, એને ખબર પડી જાય છે, ઓહો આવું મારું, આવો મારી પર્યાય થવાની છે, આવું પર્યાય મારી થવાની છે. શ્રીમદજી એક જગ્યાએ લખ્યું છે એક પત્રમાં, પત્ર નંબર છે હું આપીશ તમને, કે કોઈ પણ જીવને સમ્યક જ્ઞાન થાય, સમ્યક દર્શનપૂર્વક સમ્યક જ્ઞાન થાય અને એને સ્વપરનું જ્ઞાન ન વર્તતું હોય તો એ વાત વિચારવા યોગ્ય ઘટે છે. વિચારવા યોગ્ય ઘટે છે એટલે કે એને સમ્યક જ્ઞાન છે કે નહીં એમ એમ લખે છે. એની ભાષા બહુ ગુડ, એવા એવા શબ્દ મૂક્યા હોય કે ગુરુદેવને સાંભળ્યા હોય ને એને એ પકડાય કે આ શું કહેવા માંગે છે, એવા એવા શબ્દ મૂકી દે એ ગુડ, હે એવું લખ્યું છે એમણે. એટલે ગુરુદેવ જેવા પુરુષ હોય જેનું દ્રવ્ય તીર્થંકરનું હોય, એ ગુરુદેવ કહેતા હતા કે નિર્વિકલ્પ દશાના કાળમાં એમને તો કેવળ જ્ઞાનના દર્શન થયા, એમ કહેતા હતા. રાત્રિ ચર્ચામાં રાજકોટમાં બોલી ગયા. તો હું પ્રશ્ન કર્યો કે ભાઈ એ તો શ્રદ્ધા અપેક્ષાએ, જેમ કીધું છે ને શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્ય નયના હેતુએ કેવળ જ્ઞાન, એ વાત આવે છે ને, તો કે એ તો શ્રદ્ધા અપેક્ષાએ વાત છે ને એમ. હવે શ્રદ્ધામાં તો બધાને ખબર હોય મને કેવળ જ્ઞાન થવાનું છે, ભવી જીવ હોય તો કેવળ જ્ઞાન તો થાય જ ને એને, ભવિષ્યમાં થવાનું બધાને થવાનું, ગુરુદેવના શિષ્યોને, હે જે આ વાણી સાંભળતા હોય, નિરંતર ચિંતન કરતા હોય, વિચારધારા ચાલતી હોય, જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવવાની તૈયારી હોય કે આવી ગયો હોય તો એને ખબર હોય કેવળ જ્ઞાન થવાનું. તો એવો કોઈ પ્રશ્ન કર્યો શ્રોતાએ, એ તો શ્રદ્ધા અપેક્ષાએ છે ને, તો કે નહીં નહીં જ્ઞાન અપેક્ષાએ કહું છું, જ્ઞાન અપેક્ષાએ વાત ચાલે છે, જ્ઞાનમાં પકડાય છે એવું એમ. શ્રદ્ધામાં તો હોય જ, હવે એમાં શું સમકીતી ને શ્રદ્ધામાં ન હોય કે મારો મોક્ષ થવાનો છે, એ તો વાત બરાબર જ છે. તો કે જ્ઞાનમાં પકડાય છે એવું. કોઈ જીવની નિર્વિકલ્પ દશાના કાળમાં એનું જ્ઞાન ખરેખર છદ્મસ્થનું તો પ્રદેશ પ્રત્યક્ષ નથી હોતું, પ્રદેશ પરોક્ષ રહે છે, વેદન પ્રત્યક્ષ હોય છે. અહીંયા વેદનની વાત આવી ને એટલે આ ચર્ચા ચાલે છે. વેદન પ્રત્યક્ષ હોય છે જ્ઞાન, એને વેદનમાં આવી જાય છે કે આત્મા આવો છે, આત્મા આવેદક છે ને હું વેદન કરું છું, એમ વેદનમાં આવી જાય છે. વેદન પ્રત્યક્ષ હોય છે, પ્રદેશ પ્રત્યક્ષ નથી થતું જ્ઞાન. પણ કોઈ કોઈ જીવને, જેમ કે તીર્થંકર પુરુષ હોય કોઈ, તો એવા જીવને નિર્વિકલ્પ દશામાં પણ આવો ખ્યાલ આવી જાય છે. આખો પારિણામિક ભાવ, આખું અંદરનું અનંત ગુણોનું સ્વરૂપ, આખી અનંત ગુણોની અનંત એક અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો, એવો આખો ત્રિકાળી દ્રવ્ય, એને જ્ઞાનમાં પ્રત્યક્ષતાપૂર્વક ખ્યાલમાં આવી જાય છે, ઓ હો હો મારું સ્વરૂપ આવું છે, મારી પર્યાય આવી થવાની છે, મારી પર્યાયનો સ્વકાળ આવવાનો છે. એટલે જ્ઞાની અનુભવ થયા પછી બિલકુલ પર્યાય પ્રત્યે ઉદાસીન થઈ જાય છે. અવ્યક્તના છઠ્ઠા બોલમાં લખ્યું છે, જ્ઞાની અનુભૂતિ પ્રત્યે ઉદાસીન છે, અનુભૂતિ પ્રત્યે પણ ઉદાસીન થઈ જાય છે. એને બિલકુલ એમ નથી હોતું કે અનુભૂતિ થઈ, આનંદ આવી ગયો, આમ થયું, બિલકુલ. ત્રિકાળી દ્રવ્યમાં એટલો ઝામેલો પડ્યો હોય છે કે ત્યાંથી બહાર જ નીકળતો નથી. એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની હોય છે, એવી સ્થિતિમાં જ્ઞાની વેદીને એમ કહે છે કે આત્મા અવેદક છે, વેદન પર્યાયમાં આવે છે ને આત્મા અકારક અભેદક છે. એ વેદે ત્યારે ખબર પડે છે કે ઓહો આ તો ત્રિકાળી દ્રવ્ય, તો શાશ્વત દ્રવ્ય, તો પરમ પરિણામિક ભાવ લક્ષણ વાળું દ્રવ્ય, જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ વાળું ત્રિકાળી દ્રવ્ય છે. એ તો એવું ને એવું સ્થિર ધ્રુવ બિરાજમાન છે. અને મને ખબર પડી ને કે આવું દ્રવ્ય છે, એનું નામ જ એ વેદન આવી ગયું. એને પર્યાય તો ખાલી એ દ્રવ્ય છે એવી એને ખબર પડે છે, એવો એને ખ્યાલ આવ્યો, એનું નામ જ વેદન છે, એનું નામ જ જ્ઞાનમાં પ્રત્યક્ષતા થઈ ગઈ, એનું નામ જ વેદનપૂર્વક જ્ઞાનમાં આત્માને અનુભવ્યો એમ કહેવામાં આવે. એને ખબર પડી જાય છે કે બસ દ્રવ્ય આવું છે, ત્રિકાળી દ્રવ્ય છે, અનંત ગુણો છે, અસંખ્ય પ્રદેશી છે, એની નિર્વિકલ્પતા છે, એની ત્રિકાળતા છે, એક એક ગુણો રહેલા છે, એક એક ગુણોમાં અનાદિ અનંત પર્યાયો પારિણામિક ભાવે પડેલી છે, એવું મારું શાશ્વત પણ અંદરમાં વિદ્યમાન છે, એવી મારી ધ્રુવતા અંદરમાં વિદ્યમાન છે, એમાંથી કાંઈ આગુ પાછું બિલકુલ થતું નથી, એવું ને એવું રહે છે, કોઈ વધઘટ થતી નથી, ગમે તેટલી કેવળ જ્ઞાનની પર્યાયો આવી જાય ત્યાં એના ગુણમાં કોઈ ઘટાડો થતો નથી. પર્યાય ઉત્પન્ન થાય ત્યારે ગુણ ગુણનો સ્વભાવ, ગુણનો અંશ અને ગુણ ગુણીપણે રહેતો થકો પર્યાય પોતે સ્વતંત્ર ઉત્પાદ પામે છે, આમાં કાંઈ વધઘટ થતી નથી. પર્યાય પોતે સ્વતંત્ર ઉત્પાદ થાય છે, સ્વતંત્ર વ્યય થાય, સ્વતંત્ર ઉત્પાદ થાય, સ્વતંત્ર વ્યય થાય, ધ્રુવ એવો ને એવો રહે છે. એટલે ખરેખર અહીંયા એમ કહે છે કે પર્યાય દ્રવ્યને ખરેખર સ્પર્શતી પણ નથી, ધ્રુવ ધ્રુવ રૂપ છે, પર્યાય પર્યાય રૂપ છે, ગુણોમાં કોઈ ઓછપ થતી નથી, ગુણોમાં કોઈ હાનિ નથી, કોઈ દ્રવ્ય એમ કહેતું નથી પર્યાયને તું બહાર જા, અને કોઈ પર્યાય એવી રીતે ગુણમાં ઘૂસતી નથી. પર્યાય પર્યાય રૂપ રહે છે, દ્રવ્ય દ્રવ્યનું સત્વ એમને રાખે છે અને અનુભૂતિ થાય છે, એને વેદન કહેવામાં આવે છે. એવા વેદનને આત્મા, હું જ આત્મા છું એમ પર્યાય કહે છે, એવા વેદનને સ્પર્શતી પર્યાય એ ખરેખર પોતાને જ આત્મા જાણે છે. એના પાસે એના વેદન સિવાય બીજો કોઈ આત્મા એની પાસે નથી, કારણ કે દ્રવ્ય જુદું છે, પર્યાય જુદી છે, બેને એકબીજાને સ્પર્શ થતો જ નથી. પાછો એ સ્પર્શીને એમ કહે છે કે હું અસ્પર્શી છું, એટલે જાણીને એમ કહે છે કે દ્રવ્ય છે, એ દ્રવ્ય જ હું છું, મારા માટે બીજું કોઈ દ્રવ્ય નથી. એમ આ પર્યાયનો સૂર ઉઠે છે ત્યારે એને આનંદનું વેદન, જ્ઞાનનું વેદન, આનંદ ઉછળી જાય છે, આનંદ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે, અને આનંદના વેદનપૂર્વકનું જ્ઞાન છે, અને વેદનપૂર્વકનો આનંદ એને વેદાય છે, ત્યારે એને ખબર પડે છે કે મારો સ્વભાવ અકારક ને અવેદક છે, અને હું પોતે મારામાં મારાથી જ વેદન કરી રહી છું. એમ પર્યાયનો સુર ઉઠે છે. એ અહીંયા કહે છે કે આનંદનું વેદન પરિણતિમાં છે, ત્રિકાળીનું વેદન થતું નથી, તેથી વેદનમાં આવ્યો તે હું એમ કહ્યું છે. જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ. જો આ મૂળ વાત છે, જ્યાં જે કહેવાનો આશય હોય તે આશય પ્રમાણે ખરેખર જીવે સમજણ કરવી જોઈએ. જો ભેળસેળ કરી દે કાંઈ, તમે ઉપર ના બોલને ના બોલને ભેળસેળ કરો, એટલે તમને એ બે બોલમાં વિરોધ લાગવા માંડે. હે કે આમ કેમ છે, જેમ આપણે વાત થઈ ને સ્વપ્ર પ્રકાશકની, કેટલાય પ્રકાર સ્વપ્ર પ્રકાશક આવે, નિરપેક્ષ સ્વપ્ર પ્રકાશક કહેવાય, સ્વાભાવિક સ્વપર પ્રકાશક કહેવાય, સાપેક્ષ સ્વપર પ્રકાશક કહેવાય, આ જ્ઞાનમાં સ્વને પરને જાણે એને સ્વપર પ્રકાશક કહેવાય, જ્ઞાનમાં સ્વને પરનું પ્રતિભાસન થાય એને સ્વપર પ્રકાશક કહેવાય, જ્ઞાનની પોતાની શક્તિ જાણવું છે એમાં પણ સ્વપર પ્રકાશક પણ કહેવાય. હવે આના કેટલાય વિભાગ છે. હવે જીવને એટલી જ ખબર છે કે જ્ઞાન સ્વને જાણે ને જ્ઞાનને પરને જાણે, એનું નામ સ્વપર પ્રકાશક છે. તો કે એમ તો એ તો છે, એ તો પ્રચલિત વાત થઈ ગઈ, પણ તારું પ્રયોજન સિદ્ધ કેવી રીતે થાય? એમાં સૌથી પહેલા કોઈ પણ વાત આવે એમાં પ્રયોજનની સિદ્ધિ કેમ થાય ને, પ્રશ્ન ત્યાંથી જ ઊભો થવો જોઈએ. તો એનું જ્ઞાન છે ને કામ કરવા માંડે, નહીતર તો આ સાંભળવું ને વાંચવું છે ને એ તો ભાઈ આ કાંઈ નવું કાંઈ નથી, આ તો અનાદિનું ચાલે છે, આ પેલી વેલી વારે નથી. શું અનંતવાર જે આવ્યો સમોસરણમાં, પણ ગુરુદેવને એકવાર પૂછ્યું નાયરોબીમાં, બે મિનિટમાં પૂરું કરું છું. નાયરોબી ગુરુદેવને કીધું કે અમે તો અનંતવાર દિવ્ય ધ્વનિ સાંભળી, પણ એમ કે આ કંઈક તમારી વાત છે ને કંઈક કંઈક જુદા જુદી લાગે છે અમને. તો ગુરુદેવ એમ કીધું, હા એ વાત બરાબર છે, કે ઈ વાત બરાબર છે. ગુરુદેવ એમ કહેતા હતા, તમે સાંભળજો તમને ખબર હશે, એમ કહેતા હતા. પછી 17-18 ગાથાની વાત એ આવે છે, ગુરુદેવને કીધું કોઈએ કે ભાઈ આ તમે અહીંયા ખાલી આ નૈરોબીમાં કોઈને કાંઈ અભક્ષ શું કહેવાય એ ખબર નથી, હે, કોઈને દ્રવ્ય પર્યાય શું કહેવાય ખબર નથી, કોઈ શુભ ભાવની પ્રવૃત્તિની કોઈને ખબર નથી, કાંઈ કોઈ જાણતા નથી, ને તમે સીધી 17-18 ગાથા લઈને એમ કહો છો કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, પ્રથમમાં પ્રથમ આત્માને જ જાણવો, અને પાછું અમૃતચંદ્ર આચાર્ય તો એમાંય ઉમેર્યું, કુંદકુદ આચાર્ય કે જાણવો તો ઓલા કે જણાય જ રહ્યો છે, હે, જણાઈ રહ્યો છે એમ જાણવો. તો હવે આમાં કહે કે આ અહીંયા કાંઈ લોકોને ખબર નથી, એ કહે કે પહેલાં કાંઈક તમે જુઓ તો ખરા કે આ કંઈક એની પોતાની ભૂમિકા પ્રગટ કરે, પોતાની કંઈક લાયકાત હોય, કંઈક નહીં નિક્ષેપ પ્રમાણની સમજણ હોય, નિશ્ચય વ્યવહારનું કંઈક જ્ઞાન કર્યું હોય, તો કંઈક એમ કે એવું હોય તો કંઈક એમ લાગે કે આવી વાત કરો તો એને ઉગશે એમ, તો કંઈક એની એમાં શબ્દ કંઈક વાપરો હું ભૂલી ગયો, એમ કે તો એને ખ્યાલ આવે આ બધી વસ્તુનો. તો એ કે આ તો, હા એમ કીધું એ કે આ તો તૈયાર શિષ્ય માટેની વાત તમે કરો છો એમ, એમ પ્રશ્ન પૂછ્યો. અમારે ચંદુભાઈ ડોક્ટર હતા ને, બહુ પ્રશ્ન પૂછે ગુરુદેવને, તો કે આ તો તૈયાર શિષ્યની વાત છે, તૈયાર શિષ્ય હોય ને એને બધી ખબર પડે, પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો ને આત્મા જણાય જ રહ્યો છે ને એ બધી તો તૈયાર શિષ્ય હોય એને ખબર પડે. તૈયાર શિષ્ય એટલે એને કે ઘણા પલાખા પડી ભણી લીધા હોય, શાસ્ત્રનું જ્ઞાન અમુક પ્રકારે હોય, બધી ખબર હોય એને ખબર પડે. તો ગુરુદેવે એમ જવાબ આપ્યો, ગુરુદેવની વિચક્ષણતા એટલે ગજબની, આપણને આશ્ચર્ય થાય ઘણી વાર કે જવાબે આવો કેવી રીતે, એના ઉપરથી ખબર પડે કે આ છે ને દ્રવ્ય તીર્થંકરનું છે, એના ઉપરથી જ ખબર પડે. તો એણે એમ જવાબ આપ્યો કે આ તૈયાર શિષ્યની વાત નથી. શું કીધું? આ તૈયાર શિષ્યની વાત નથી, એણે એમ કીધું આ પાત્ર શિષ્યની વાત છે. આચાર્ય ભગવાને એવી પાત્રતા એ જીવની જોઈ છે કે આ વાત છે ને જ્યાં પ્રથમ આત્માને જાણવા વયો જશે એવી પાત્રતા એની ઉગી નીકળે, એટલે આચાર્ય ભગવાને લખ્યું છે કે પ્રથમ પ્રથમ આત્માને જાણવો અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, એવા પાત્ર શિષ્યની વાત છે. એ પાત્ર શિષ્ય હોય ને ત્યાં જ ગુરુદેવની આવી વાણી ખરે, એની વાણી નહીતર ખરે નહીં, તીર્થંકરની દિવ્ય ધ્વનિ એમને એમ ન નીકળે, એની વાંજણી ન હોય દિવ્ય ધ્વનિ, અનંત એના પુત્ર રત્ન થાય ને એવી વાણી ખરે પૂજ્ય ગુરુદેવશ્રીની, એવી વાણીમાં એણે એમ કીધું કે આ પાત્ર શિષ્યની વાત છે. એટલે આપણે એમ વિચાર કરવો કે આપણી પાત્રતા જોઈને આટલી બધી વાણી ખૈરી છે, એટલે એ પાત્રતાનો સદઉપયોગ કરવાનો પુરુષાર્થ હમણાં ચાલુ કરી દેવો, હે, તો ગુરુદેવના શિષ્ય આપણે સાચા એમ ગુરુદેવ કહે છે. આવું સ્વરૂપ છે, આવી દ્રવ્ય પર્યાયની ભિન્નતા છે, અને અનુભવના કાળે દ્રવ્ય પર્યાયનો ભેદ પણ દેખાતો નથી એવી અભિન્નતા પણ છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર પ્રભુ.